સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. સંવત 1877 ના ફાગણવદી એકાદશીનો દિવસ, 6 ઘડી દિવસ ચડતે શ્રીજી મહારાજ ગામશ્રી પંચાળા મધ્ય જીણાભાઈના દરબારમાં ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને બિરાજમાન હતા ને માથે ધોળો ફેંટો બાંધ્યો હતો તથા ગરમ પોષની રાતી ડગલી પહેરી હતી તથા ધોળો ખેસ પહેર્યો હતો તથા ધોળી ઝીણી પછેડી ઓઢી હતી અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા તથા દેશ દેશના હરિભક્તની સભા ભરણ બેઠી હતી અને શ્રીજી મહારાજ નિત્યાનંદ સ્વામી પાસે શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદની કથા કરાવતા હતા. તેમાં જન્મંદ્યશ્યત એ શ્લોક પ્રથમ આવ્યો, તેનો અર્થ કર્યો ત્યારે યત્ર તે સર્ગો મૃષા એવું જે એ શ્લોકનું પદ તેનો અર્થ પોતે શ્રીજી મહારાજ કરવા લાગ્યા છે. માયાના 3 ગુણનો સર્ગ જે પંચભૂત ઇન્દ્રિય અંતઃકરણ દેવતા તે ભગવાનના સ્વરૂપને વિશે ત્રિકાળમાં છે જ નહીં એમ સમજે તથા એ શ્લોકનું પદ જે ધામના સ્વયં સદા નિરસ્ત કુહુકમ કહેતા ધામ જે પોતાનું સ્વરૂપ તેણે કરીને ટાળ્યું છે એ માયાના સર્ગરૂપ કપટ જેણે એવું ભગવાનનું પરમ સત્ય સ્વરૂપ છે તે આત્યંતિક પ્રેરણે અંતે પણ અક્ષરધામને વિશે જેવું ભગવાનનું સ્વરૂપ અનંત ઐશ્વર્યતે જ યુક્ત છે તેવું તેવું જ પ્રત્યક્ષ મનુષ્યરૂપ ભગવાનને વિશે જાણવું તેણે તત્વે કરીને ભગવાનને જાણે કહેવાય. ભગવાનને કોને જાણે કહેવાય? તો કે આત્યંતિક પ્રલય થઈ જાય એને અંતે પણ જે ભગવાન એ સદૈવને માટે સનાતન સ્વરૂપમાં બિરાજમાન થાય છે જે ભગવાનના સ્વરૂપની અંદર ઇન્દ્રિયો અંતઃકરણ દેવતા ગોલોક વગેરે વગેરે વસ્તુ છે જ નહીં આ બધીની હોવા છતાંય જે સ્વરૂપ સદાય માટે સાકાર છે પણ નિરાકાર તો કોઈ દાડો હોય જ ન શકે અને જે તત્વ પરમ સત્યરૂપ છે અને માયાનું જોર જે સ્વરૂપની પાસે ચાલતું નથી માયાના કપટને જે સ્વરૂપ તોડી નાખે છે માયા પણ જે સ્વરૂપની પાસે કપટ કરી શકતી નથી માને માયા જેને છેતરી શકતી નથી અરે સ્વરૂપને વળગ્યા નહીં માયા છેતરી નથી શકતી આત્યંતિક પ્રલયને અંતે પણ એવું ને એવું યથાવત રહે છે અને એવું ને એવું જે સ્વરૂપ જે આત્યંતિક પ્રલયને અંતે રહે છે તેનું તે સ્વરૂપ તેના તે જ ભગવાન તેટલી ઐશ્વર્ય તેટલી સામર્થ્ય યુક્ત થતા મનુષ્ય બની અને પૃથ્વી વિશે પ્રગટ થાય છે એમાં અને આમાં એક રોમ માત્રનો ફેર નથી એમ જે સમજે તેને તત્વે કરીને ભગવાનને સમજાય કહેવાય અને એ જ ભગવાનને મૂંઢ જેવ છે તે માયિક દ્રષ્ટિ કરીને જોવે છે જે મૂંઢ આત્મા છે જેને વાત સમજમાં આવી નથી એ તો ભગવાનને મનુષ્ય જેવા ભાળે છે મનુષ્ય જેવા જ દેખે છે કે આ મનુષ્ય છે એને બે હાથ બે પગ વગેરે વગેરે તમામ છે માણસને જેવું ત્યારે પોતા જેવા મનુષ્ય દેખે છે અને જેમ પોતે જન્મો હોય બાળક થાય યુવા થાય વૃદ્ધ થાય ને મરી જાય તેમજ ભગવાનને પાણે જાણે છે અને જ્યારે ભગવાનના એકાંતિક સાધુના વચનને વિશે વિશ્વાસ લાવીને નિષ્કપટ ભાવે કરીને ભગવાનના ચરણ કમળને ભજે છે ત્યારે એની માયિક દ્રષ્ટિ મટે છે તે પછી એની એ જે ભગવાનની મૂર્તિ તેને પરમ ચૈતન્ય સતચિત આનંદમય જાણે છે મૂંડ જે જીવ છે તે ભગવાનને માયિક સમજે છે એ જન્મે છે બાળક થાય વડીલ થાય મોટા થાય ને પછી મરી જાય એવી રીતે જાણે છે પણ એનો એ જીવ કયો જીવ તો જે મૂંઢપણાની સ્થિતિને પામેલો હતો ભગવાનને વિશે સંપૂર્ણપણે માયિક ભાવનો રાખનારો હતો ભગવાનને હાવ માણસ જેવા જે સમજતો હતો મનુષ્યના જેવી જ પ્રતિક્રિયા એની અંદર છે માટે મનુષ્યમાં એમાં કાંઈ ફરક નથી એમ માનતો હતો એનો એ જીવ જ્યારે ભગવાનને એકાંતિક સાધુના વચન વિશે શ્વાસ લાવીને નિષ્કપટ ભાવે કરીને ભગવાનના ચરણ કમળને ભજે છે એવા ને એવા મૂંઢ જીવાત્માને ભગવાનના ખરેખરા સાધુ જ્યારે મળે આટલું જ નહીં એના વચનમાં વિશ્વાસ બેહે આટલું જ નહીં પાછું એની પાસે નિષ્કપટ થાય અને પછી ભગવાનનું ભજન કરે નહીં તો ભજન પહેલાંય કરતો જો તમે એવું નહીં માનતા કે પૃથ્વી પર જેટલા ભજન કરે છે એ બધાને ભગવાનની પ્રત્યે સંપૂર્ણ દિવ્ય ભાવ છે શક્ય નથી ભજનારો આત્માએ પણ નિયમનું પાલન કરનારો આત્માએ પણ તત્વે કરીને ભગવાનને જો ન જાણતો હોય ને તો એને મનુષ્ય ભાવ આવવાની પૂર્ણ શક્યતાઓ રહેલી છે દેશકાળ જયારે વ્યાપી જાય ત્યારે એને મનુષ્ય ભાવ આવ્યા વિના રહે નહીં જે તત્વે કરીને ભગવાનને સમજી શકતો નથી તેને અને તત્વે કરીને ભગવાનના એકાંતિક સંતના માધ્ય વિના શક્ય પણ નથી કારણ કે એ માર્ગના સાધુ હમેલ્યા છે અને એને તત્વે કરીને ભગવાનને સમજ્યા છે, જેથી કરીને સંસાર એને અસાર થયો છે. સંસાર જેને અસાર થયો છે એવા સાધુના વચને કરી અને જીવને જયારે ભગવાન વિશે પૂર્ણ વિશ્વાસ બેસે છે ત્યારે ભગવાન અને ભગવાનને ભજે છે ત્યારે એની માયિક જે દ્રષ્ટિ હતી, આંખ તો એની રહેવાય, આંખ નથી બદલી જવાની, અંદરની રહેલી દ્રષ્ટિ બદલી જાય. એની એ જ આંખે જોતો હતો, એને એ જ આંખે એક દાડો ભગવાનને માણસ જેવા દેખતો હતો, એની એ જ આંખથી એ ભગવાનને દિવ્ય દેખવા માંડે. પણ કામ ભારે કઠણ છે. એનું કારણ, ભગવાન એને પછી દિવ્ય દેખાય, પેલા ને સાધુ દિવ્ય દેખાવા જોઈએ. એ કેટલું કઠણ કામ છે. પેલા સાધુ એને દિવ્ય દેખાય તો ભગવાન દિવ્ય થશે, કારણ કે સાધુના માધ્યમથી ને ભગવાન સમજવાના છે. સાધુના વચનમાં વિશ્વાસ બેસે, નિષ્કપટ થાય. આ બે ગુણ ક્યારે આવે? જયારે એની વિશેથી મનુષ્ય ભાવ ટળી જાય ત્યારે બે ગુણ મુમુક્ષુ ની અંદર આવે, વિશ્વાસ અને નિષ્કપટ ભાવ. તમને હાવ સાચું કહું, આ લોકની અંદર મનુષ્ય માત્રમાં પોતે પોતાની જાતને જેટલો જાણે છે એટલું એક સાધુ સિવાય ક્યાંય ન કહી શકે. જેટલો નિષ્કપટ પોતે પોતાની જાતની સાથે છે એટલો નિષ્કપટ બીજું સ્થાન એના માટે સાધુ છે, સાધુની પાસે જઈ શકે ને કહી શકે. બાકી એટલો નિષ્કપટ દુનિયામાં ક્યાંય ન થાય. હગારા બાપની પાસે ન થાય, માની પાસે ન થાય, પત્ની પાસે ન થાય, ભાઈની પાસે ન થાય, મિત્રની પાસે ન થાય, પણ સાધુની પાસે નિષ્કપટ જેવું થઈ જાય. પણ એમાં બહુ જાળવવું, બહુ જાળવવું, ઉતાવળ ન કરવી, જોવું, વિચારવું, પછી નિષ્કપટ થવું. નિષ્કપટ એની પાસે થવું કે જે પોતાની ખોટને ટળાવે અને એથી મોટી વાત એને ફજેત ન કરે. આ બે ગુણ દેખાય ન્યાજ નિષ્કપટ થવું, નતર તમે ફાહામાં આવી જાહો. કેમ ફાહામાં આવી જાહો? નિષ્કપટ થઈ જાહો તમે, અને તમે ધાર્યું તું કે અહીં બરાબર છે પણ બરાબર નહીં નીકળે તો પછી તમે એમાં જ ફસાઈ જાહો, કારણ કે પછી તમને બહાર નીકળવા દેશે. કાંઈ કે પણ તમે કહેવા જશો કે મૂંગો રે, હું તારું બધું ખબર છે, મને બંધ કરી, તમે ફાહામાં આવી જાઓ. પણ દેહધારી છે આપણે બધા. હમણાં જ વાત આવી હતી, અધૂરી રહી, હરિલીલા અમૃતમાં બ્રહ્માનંદ સ્વામીની સ્વામીને આવરદા ખૂટી, સાત સાત દિવસની આવરદા આપી અને મુક્તાનંદ સ્વામીને બ્રહ્માનંદ સ્વામીને બિન અબોલા થયા છે. એમાં હરિલીલા અમૃત બોલે છે. સાત દાડા બે પરમહંસોને બોલા રહ્યા છે. હું તમને એ વાત બતાવી રહ્યો છું, દેહધારી છે ને એટલે દેહનો ભાવ ક્યારેક જણાય અને દેહને અવલંબન કરીને ક્યારેક બની શકે. અતિશય હેત વાળો પણ કદાચ હેત તોડી નાખે, અને હેત તોડ્યા પછી એને જય સ્વામિનારાયણ કહેવાનો સંબંધ ન હોય તેમ છતાંય પણ જે દાડે હેત હતું તે દાડે સંપૂર્ણ નિષ્કપટ બન્યો, નિષ્કપટ બનીને પોતાને જીવનની તમામ કહાની કીધી છે, તોય પણ ભલે અત્યારે બોલવાનો વ્યવહાર નથી, જય સ્વામિનારાયણ કહેવાનો સંબંધ નથી, તોય પણ જિંદગીમાં એની બાબતમાં એક શબ્દ ન બોલે ત્યાં નિષ્કપટ થવું. ને તો કેવું થશે? મુમુક્ષુ છે, ભગવાનને ભજવાના પામવાના તાન વાળો છે, દેશકાળે કરી પોતાના જીવનની કઈ થોડી ઘણી ખોટ રહી ગઈ, ખોટ આવી ગઈ, નિષ્કપટ બન્યો એને કહી દીધું, પછી પોતે તાળવાની સતત મહેનતમાં પણ છે, પણ લઈને ઓયલો પછી જાહેરાતે નીકળશે એ તો આવો છે ને ઓળખું છું બરાબર. અને એ વાત બધી જગ્યાએ જયારે પથરાશે ત્યારે ઓલા મુમુક્ષુની હૃદયની હિંમત તૂટી જશે, તો આગળ વધતો પાછો પડશે અને મોક્ષ માર્ગમાંથી પડી જશે. માટે નિષ્કપટ થવું તો ત્યાં થવું. પેલા છે ને ખોટે ખોટી ટ્રાય કરી જવી, કાંક બે શબ્દો કહી જોવા, સમજાય, અને પછી થોડોક સંબંધ ઓછો કરવો, અને પછી પરિણામ જોવું આ આ વાત ક્યાં લીકેજ થઈ ન થાય કેવી, સમજાય, ભાવમાં ફેર પડ્યો ન પડે ને તો કેવું, ભાવમાં ફેર ન પડે. હેત રાખે યા તો ન રાખે એ તો એની મરજીની વાત છે. મુમુક્ષુને ખપ જાગે તો રાખે, એને ખપ ન જાગે તો ન રાખે. મુમુક્ષુને એમ લાગે કે આવતે મારો મોક્ષ થશે તો રાખે, એમ લાગે કે આવતે મારો મોક્ષ નથી થાય તો ન રાખે. પણ પોતે તો પોતાની મસ્તીમાં જ રહે એમ, એથી કરીને એને આનંદ નહીં, શોકે નહીં. પચીસ જણા વધારે માને તેનો આનંદ નહીં, ન માને તેનો શોક નહીં. એવી સ્થિતિ પ્રથમ એ સંતને નિર્માણ કરવી પડે, એની વિશે વિશ્વાસવાન થાવ ને એની પાસે નિષ્કપટ થવું એમ, અને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય કરે અને પછી પરમાત્માનું જે ભજન કરે છે એની માયિક દ્રષ્ટિ મટી જાય છે, પછી એની એ જે ભગવાનની મૂર્તિ તેના પરમ ચૈતન્ય સતચિત આનંદમય જાણે છે. બોલે કેટલી બધી દિવ્ય દ્રષ્ટિ થઈ ગઈ, ભગવાનને દિવ્ય રૂપ માનવા મળ્યું. એક દાડાઓ માનુષ ભાવથી જાણતો હતો, પરંતુ જ્યારે એને એ વાતનો વિશ્વાસ બેઠો, નિષ્કપટ થયો, તો આ સ્થિતિ થઈ. મુક્તાનંદ સ્વામી એના એ હતા, મહારાજ વિશે મનુષ્ય ભાવ જ હતો, એને મહાપુરુષ જાણતા પણ મનુષ્ય ભાવથી. પરંતુ રામાનંદ સ્વામીના વચનમાં એને પૂર્ણ વિશ્વાસ હતો અને નિષ્કપટ થયા, મને નથી આપડતી સ્વામિનારાયણ ભગવાન છે, નિષ્કપટ થયા. અને સ્વામી પાછું કીધું કે મુકુંદાસ તું ભૂલો પડ્યો છો, તું જેના માટે ઘરબાર છોડી નીકળ્યો હતો, અમરાપરની ગલી ગલીમાં પાગલ થઈને દોટા દોટ કરતો હતો, રામ ઘટાઘટ મોડી ફૂલી, રામ ઘટાઘટ મોડી ફૂલી, એ જ પોત્યા સહજાનંદ સ્વામી છે, એ જ આ ભગવાન સ્વામિનારાયણ છે. હા પડી ગઈ, તો કેટલો દિવ્ય ભાવ આવ્યો, કેટલો દિવ્ય ભાવ. મહારાજ સારંગપુરમાં બિરાજતા હતા, તે મહારાજે હાથમાં રૂમાલ લીધા, આમ કે આમ ઝાટક્યો. અને પછી મારા સુરાખાચર કે દરબાર આ શું છે, સુરાખાચર કે મહારાજ રૂમાલ છે, મહારાજ કે તલવાર છે, સુરાખાચર કે પણ મહારાજ રૂમાલ છે, મહારાજ કે મુક્તાનંદ સ્વામી શું છે, મુક્તાનંદ સ્વામી કે આ મહારાજ તલવાર છે, સુરાખાચર કે આવા તે કે હાલતા છે, હાવ ભલા માણસ રીતસર કાયદેસર નો રૂમાલ દેખાય ને તલવાર છે, આવા વેવલાય પણ હાલતા છે. મુક્તાનંદ સ્વામી કે દરબાર આનું નામ રૂમાલ કેવું, આને તલવારી કેવું, ઈ પાડ્યું કોને, હે આ રૂમાલ ને તેદી તલવાર પાડી દીધો હતો, તેદી ન પાડ્યું, આજ પાડે તમે આપણને શું વાંધો. અને બીજા નંબરમાં એ આમ રૂમાલ જાટકતા હોય, પૂછે છે કે આ શું છે, ઈ કે છે પોતે તલવાર છે ને, હું રૂમાલ કહું છું, પણ અડધે જણ તલવાર કરી નાખે તો એને કોણ રોકીએ કેમ છે, માટે ઈ કે તલવાર તો તલવાર, નહી કે રૂમાલ તો રૂમાલ. કેટલો વિશ્વાસ બેઠો અને કેટલું બધું દિવ્ય ભાવ મહારાજ વિશે પરઠાણો છે, કહો. એટલે બહુ જોરદાર વાત કરી, વિશ્વાસ નિષ્કપટ ભાવ થયા પછી ભગવાનના ચરણ કમળને જે ભજે છે એની માયિક દ્રષ્ટિ મટી જાય છે. અને એને જેવા ધામની અંદર પરમાત્મા છે એવા જ આ ભગવાન છે, એમાં કાંઈ ફેર નથી એવું દેખાય છે, એવું મનાય છે. તે પણ ભાગવતમાં કહ્યું છે, જે સવેદ ધાતુ પદવીમ પરસ્ય દુરંત વીર્યસ્ય રથાંગ પાણે યો માયા સતતમ યાનુવૃત્યા ભજે તત્પાદ સરોજ ગંધમ. અને એ ભગવાનની વિશે એટલે કે પરમાત્માનું ભજન કરતા કરતા એણે નિષ્કપટ ભાવથી ભગવાનની અંદર પોતાનું જોડાણ કર્યું છે, અને નિષ્કપટ ભાવથી જોડાણ કર્યા પછી પણ જેની અંદર મહાઅલૌકિક અપરિમિત શક્તિઓ રહેલી છે એવા ભગવાનના સ્વરૂપમાં જેને સંશય થતો નથી, અને એવા ભગવાનના ચરણાર વિંદમાં જેણે પોતાનું શીશ મસ્તક અર્પણ કરી દીધું છે, એવા ભક્તને ધન્યવાદ છે. એવા જ ભક્તને ભગવાન નિર્દોષ અને પરમ દિવ્ય સ્વરૂપ દેખાય છે. અને એ ભગવાનને વિશે જે બાળક યુવાન વૃદ્ધપણું દેખાય છે તથા જન્મ મરણપણું દેખાય છે, તો એને યોગ માયા કરીને દેખાય છે. યોગ માયા એટલે એની યોગ માયા કરીને ભગવાન વિશે દિવ્યપણું, બાળકપણું, વૃદ્ધપણું વગેરે વગેરે દેખાય છે. ભગવાને પૃથ્વી પર જન્મને ધારણ કર્યો અને માયાના ગુણનો સ્વીકાર કર્યો છે, માયાના ગુણનો ભગવાનને સ્વીકાર, ભગવાન સ્વીકાર કરે ને સામેથી એને માયા નહીં પણ યોગ માયા, પોતાની સામર્થ્ય વતે માયાનો સ્વીકાર કરેલો છે તે. અને સામાન્ય જીવની સ્થિતિ કેવી છે, એને તો પરવસ્થન માયાના ગુણનો સ્વીકાર કરવો પડે, જ્યારે ભગવાન પોતાની ઈચ્છા એ કરી માયાનો સ્વીકાર કરે. પણ વસ્તુગતે તો ભગવાન જેવા છે તેવા ને તેવા છે, માયાના ગુણને ગ્રહણ કર્યા પછી પણ એ માયિક થઈ જતા નથી. આ લોકમાં આવે માના ઉદર થકી એનું પ્રાગટ્ય થાય તોય પણ એ માયિક થઈ જતા, જેવા છે એવા ને એવા છે, એને કોઈ બાધ છે જ નહીં, એવા સર્વોપરી ભગવાન છે. જેમ નટ વિદ્યાવાળો હોય તે શસ્ત્ર બાંધીને આકાશમાં ઇન્દ્રના શત્રુ જે અસુરના યોદ્ધા તે સાથે વઢવા જાય છે, પછી કટકા થઈને હેઠો પડે ને તે પછી તે કટકાને ભેગા કરીને તે નટની સ્ત્રી બળી મરે, પછી થોડીક વારે તે નટ પાછો આકાશમાંથી હથિયાર બાંધીને જેવો હતો તેવો ને તેવો જ આવે ને રાજા પાસે મોજ માગે ને કહે છે મારી સ્ત્રી લાવો. એવી રીતની જે નટની માયા તે પણ કળામાં કોઈને આવતી નથી, તો ભગવાનની યોગ માયા કળામાં કેમ આવે. બોલો, નટ હોય નટ, એને તે માઇક બધું પેલું તંત્ર મંત્ર સિદ્ધ કર્યા હોય તો એ જે કરે ખેલ એ કોઈને પકડાય નહીં, ઘરવાળું મરી જાય એના પોતાને કટકાય થઈ જાય, પાછો હાજો થાય, પાછી પત્ની માગે, રાજા નો આપે પછી એને બોલાવે છપટી વગાડે તો ઓલી પાછળથી આવે, ઈ કઈ ખબર પડે એમ નથી, તો આ તો નટખટ છે. એવા અનેક નટની તમામ સામર્થ્યને સમાવી દે એટલી સામર્થ્ય ધરાવનારા ભગવાન હવે એની લીલા તો કેમ પાર પામી શકે, જીવને ક્યાંથી ઓળખ્યામાં આવે? ઓળખ્યામાં આવે એક જ લીલા શું? સત્સંગ કરે અને ભગવાનનું અન્વય સ્વરૂપ, વ્યતિરેક સ્વરૂપ, સગુણ સ્વરૂપ, નિર્ગુણ સ્વરૂપ, મનુષ્ય ચરિત્ર, દિવ્ય ચરિત્ર વગેરે વગેરે જાણી લીધું હોય તો એને કોઈ દી સંશય થાય નહીં. એને ભગવાન મહાન સામર્થ્ય દેખાડે તો એટલો જ આનંદ થાય, ભગવાન આવું માનસિક ચરિત્ર કરે તો એટલો જ આનંદ થાય. હરિભાઈ ઠક્કરની વાત નહોતી આવી વરજાંગ જાળિયાની? બોલો મહારાજ, કે માંદગી ગ્રહણ કરવી છે અને પોતે તુરંત વાતનો સ્વીકાર કર્યો. ભલે મહારાજ કરો ને, કે અમારે સેવા કરવી છે ને, અને કેવી માંદગી ગ્રહણ કરીએ? હાલી ન હોય કે ઉભા ન થાય, નાવા લેજે ટીંગા ટોળી કરીને લઈ જવા પડે. બોલો, અને તારી જીવને માનો, એ વખતે કોઈક નવું આવ્યો હોય તો એને હું મનમાં સમજ, આને ભગવાન કહેવાના? આય હાવ બુદ્ધા જેવા બધા લાગે, ન થાય. હે, મહિનો મહિનો સુધી મોઢા મન કે જળ કઈ મૂકે નહીં, ઓય રે હોય રે એમ કરે. બોલો, એટલે નહીં, ધીમે ધીમે ઊંચકજો, ધીમે ધીમે ઊંચકજો, બહુ પીડા થાય છે. આવી માનસિક ચેષ્ટા કરે. હું તો કહું, આપણે જેટલા ભાગ્યશાળી છે એટલા કોઈ નથી. મહારાજના સમકાલીન સમયમાં મીઠાશ બહુ હતી પણ કઠણ એ બહુ હતું. કઠણ ક્યાંય નાચબારા મૂકે અથવા તો એને માર મારે અપમાન થાય એ કઠણ નહીં, એ તો બધું બહુ સામાન્ય કઠણ છે. એ તો જે દેહધારી હાવ માણસ છે, આવ હાવ દેહની અંદર આશક્તિ, એને કઠણ પડે. બાકી આત્મરૂપ વર્તનની શું કઠણ પડવાનું? કોઈક બે ગાળ દેતો હું, બે હારા શબ્દ કહેતો હું, એને હું ફરક પડી જવાનો? આત્મરૂપ વર્તનને હું ફેર પડે? કદાચ ભેગા રાખે ને કોઈ એમ કે નહીં ભાઈ તું જુદો તો જુદો, એમ હું એને ફેર પડવાનો? એટલે ઈ કઠણ નતું. કઠણ શું હતું? ભગવાન એવી માનસિક લીલા કરે, એવી માનસિક ચેષ્ટા કરે કે જેમાં બહુ બ્રહ્માદિકને પણ શંકા થઈ જાય. આટલી બધી માનસિક ચેષ્ટા કરે અને એની અંદર દિવ્ય ભાવ રાખવું, એ જ ભારે કઠણમાં કઠણ કામ હતું. ઓલું નહીં, એ કઠણ કહેવાય જ નહીં. અને એને કઠણ કોઈ દી ભગવાનના ભક્ત ગણે પણ નહીં. એમાં શું કઠણ છે? કઠણ કઈ? આ કઠણ બહુ હતું, જબ્બર કઠણ હતું. બોલો, મહિના મહિના સુધી મહારાજ બીમાર રહે, જોળી કરી ઊંચકવા પડે, અને તોય ઓય 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 કરતા હોય. પણ આપણે પંચાળાના ચોથા વચનામૃતની અંદર એક વાત બહુ સરસ જોઈ. શું જોઈ? ભગવાન ગમે તેવા માનસિક ચરિત્ર કરે એમાં કાંઈક દિવ્ય ભાવ હોય ખરો, ગોતતા આવડે તો. એમાં શું દિવ્ય ભાવ હતો? અગાઉ બધી જ પૂછતા પૂછતા જતા, અમારે માંદું થવું, બોલો થાય? અમારે બીમાર થવું છે કે આપણે કોઈ કહી શકીએ કે પમદી મારે બીમાર થવું, તાવ લાવો પમદી કહી શકીએ? એનું ભગવાન પણ અમારે માંદો થવું છે કે ઝીણાભાઈ કે તમે કહો તો માંદા થાય કે મહિનો રોકે? નહીં હો મહારાજ, માંદા નહીં, તમે હાજા રહો તો સરસ બનાવીને જમાડી મારે ત્યાં માંદું થવું છે, ગળા નીચે પાણી ન ઉતરે એવું કરું તો મહારાજ તો નહીં. જો ઝીણાભાઈને ભગવાનના ભક્ત ખૂબ શ્રેષ્ઠ, પરંતુ ભગવાન માનસિક ચરિત્ર જયારે કરે ને ત્યારે ઝીણાભાઈ ટક્કરી જીલી શકતા નહોતા. જયારે જયારે માનસિક ચરિત્ર કર્યું ત્યારે એકી ફેરી ઝીણાભાઈ ટક્કર જીલી શક્યા નહીં. મહારાજ બીજું પણ માનસિક ચરિત્ર નહોતું કર્યું, પંચાળા ગયા અને ઢોલ ને બધું વાગતું હતું, કોકનું શું નીકળ્યું, વરઘોડો નીકળ્યો, ફૂલ એકું ક્યાંક વરઘોડો, એ બે અલગ કે બે એક? એક જ એ નીકળ્યું. અને ઢોલ ને બધું વાગતું એટલે મહારાજ સભામાં પૂછેલા, આ શેનો અભાસ થાય? આ ઢોલ ને બધું શું વાગે? મહારાજ ફૂલેકું નીકળ્યું. મહારાજ કે ફૂલેકું એટલે શું? તો મહારાજ તમે લગ્ન નથી કર્યું એટલે તમને ખબર ન હોય, કોઈ પુરુષના કોઈ કન્યાની સાથે સંબંધ થાય, લગ્ન થાય ને ત્યારે આવું બધું નીકળે કે ઘોડા પર બે હારે આવું બધું હોય. મહારાજ કે અમારું તો કોઈ દેવું કાઢ્યું નથી કે? બોલો, અમારું એવું કોઈ દિન નથી કાઢ્યું કે? તો પછી આજે જ કાઢો કે હારો હારી કે અત્યારે જ કાઢો કે કરો તૈયારી? ત્યારે પરોતભાઈ ને બધા કે, પણ મહારાજ એના માટે કોઈક ને સંબંધ થયેલો હોવો જોઈએ, કોઈ કન્યા આવી જોઈએ કે હામે, એમનું થોડું ફૂલે કોઈ ખાલી ખાલી નીકળે. મહારાજ કે આપણે એમ ક્યાં ના આપડી તો કઈ નાખો કે? બોલો, સંબંધ કીને નાખો. પરોતભાઈ કે, મહારાજ મારે તો દીકરી જ નથી, ન તો કરી નાખત. અને સુરાખાચર કે, મહારાજ મારે દીકરી નથી. અલયા ખાચર કે, મેં તો લગ્ન જ કર્યા નથી. વાત કરતા કરતા કોઈ કીધું અદીબા છે જીણા ભાઈ બેન, એને જરા પૂછો અદીબા ને વાત કરી. અદીબા કે ઓહો મારા એવા ક્યાંથી મોટા ભાઈ, કે મારા એવા મોટા ભાઈ ક્યાંથી? ચોક્કસ, પણ જરાક ભાઈ ને પૂછી લો. જીણાબેન પૂછ્યું, જીણાભાઈ આવી રીતે મહારાજે સંકલ્પ કર્યો છે ને આરોરી ફૂલેકું કાઢવું છે ને અદીબારે કેમ કરશું? તો બેન ને પૂછતો કે બેન હા પાડે. ત્યારે જીણાભાઈ શું બોલ્યા, ઈ કાઠી ની ઘેરે થાય અમારી ઘેરે ઈ ન થાય, અમે દરબાર છીએ છીએ અમારી ઘેરે થાય. અને એ શું કહેવાય, માનસિક ચરિત્રમાં થોડીક ખોટ જીણાભાઈ ને હરાઈ ગઈ. અને એક વાર મહારાજ કાર્યાણી બિરાજતા હતા અને જીણાભાઈ આવ્યા, લોયામ બિરાજતા હતા જીણાભાઈ આવ્યા, મહારાજ ને બહુ તાણ કરી. ત્યારે મહારાજ જવા ના પાડે, હમણાં નથી આવવું. જીણાભાઈ થોડા ઉદાસ બની ગયા. મહારાજ કે આટલો ફેર કહેવાય. એટલે જીણાભાઈ માનસિક ચરિત્ર જ્યાં જ્યાં આવે ત્યાં થોડા થોડા થાપ ખાઈ ગયા. કારણ કે માનસિક ચરિત્રમાં દિવ્ય ભાવ લાવો. આધારાનંદ સ્વામીના ગ્રંથમાં એવું લખ્યું કે ભગવાન ગમે તેવા મનુષ્ય ચરિત્ર કરે તેમ છતાંય કદી પણ સંશય ન થાય ને અક્ષરધામનો મુક્ત સમજવા. બોલો, કદી સંશય ન થાય. હરિભાઈ ઠક્કરને ન થયો. બોલો મહારાજ કે મારે માંદું થાવ, તો ભલે મારા થાવ માંદા, અમારે સેવાનો વધારે લાભ મળશે. કે હાજા હોવ તો એટલો લાભ ન મળે, કારણ કે ઘડી સેવા થાય પછી સભામાં બેઠા હોવ, અને માંદા તો અખંડ તમે સેવા થઈ શકશે. થાવનું માંદા મહારાજ કે કઈ થાય તો થાય, હું આખા બ્રહ્માંડ ને માંદું ધારો તમે કરી શકો, અને હાજુ ધારો તો તમે જ કરી શકો. એમ તમે ધારશો ત્યાંથી માંદા છે, તમે ધારશો ત્યાં હાજા થયો, અમને શું વાંધો. બોલો માંદા થયા મહારાજ, પણ સંશય ન થયો. પણ એમાં જો દિવ્ય ચરિત્ર કેવું, બહુ વિનંતી બધાએ કરી મહારાજ કાક દયા કરો, શુકાર મુક્તાનો સમય હાજા થાવ, એ ભક્ત સહન નથી થતો. મહારાજ કે હાજા કરો એ તો લોન, તમારો બહુ આગ્રહ છે તો આંબલી લેતા હો કે ખાઈ. કે બોલો આંબલી ખાઈ, એમાં શું કહેવાય, માનસિક ચરિત્રમાં દિવ્ય ચરિત્ર. માંદો તાવ આવતો હોય અને આમ લખાય ને તો ઉકલી જાય, હાજો થાય. મહારાજ હાજા થઈ ગયા. વગેરે વગેરે ચરિત્ર ભગવાન કરે એ કઠણ કામ છે. એટલે મહારાજના સમકાલીન સમયમાં બધું કઠણ હતું, આજ એ ભાગ બહુ જ સરળ છે. કારણ કે આપણે મનુષ્ય ચરિત્ર અને મનુષ્ય ચરિત્ર અંદર પાછા દિવ્ય ચરિત્ર એ વાતને બરાબર યથાર્થ સમજીએ છીએ, માટે સરળ છે. અને એ ભક્તો એટલું યાદ રાખ, સત્સંગના માધ્યમથી સમજાણું હોય તો, નહીં તો હજી કઠણ પડે. ન પડે એમ નહીં, અમારે જતપુરમાં એક ડોક્ટર સાહેબ હતા, નવા નવા સત્સંગી થયેલા, અને પછી એને ઘનશ્યામ લીલા અમૃત તો વાંચવા માટે આપ્યું. લઈ ગયા તો ખરા, પણ ચોથી દી પાછું આપી ગયા. કીધું કેમ વાંચી નાખી, કે આવું હું વાંચું? કે કીધું કેમ હું વાંધો આવ્યો? તો કમત એવું લખ્યું કે અઢી વર્ષના ઘનશ્યામ કે જાંબુડા ખાવા ગયા. અને પાછા જાંબુડા ખાવા જ ગયા, પણ જાંબુડા વાળાનો હાથ ભાંગી નાખ્યો કે આવા તો ગપ્પા હલતા છે, કે કંઈક લિમિટમાં લખવું જોઈએ ને. આમાં એમ કે તને નહીં સમજાય, કારણ કે તું બુદ્ધિનો ઉપયોગ કરશો. જાંબુડાવાળાના હાથની ક્યાં વાત છે, પણ અઢી વર્ષના ઘનશ્યામ ધારણ તો અનંત કોડો બ્રહ્માંડ ને હતીને ભાંગી નાખે, પણ તને વાત સમજા હે નહીં. એટલે મનુષ્ય ભાવની સાથે દિવ્ય ભાવ પ્રગટ સત્સંગ કરતા કરતા જ મહારાજ કે થાય છે. અને પછી એને એવું ભાસે છે જેવા ધામમાં છે એવા જ અહીંયા છે. એમાં આમાં એક રોમ માત્રનો ફેર નથી. અને ભગવાન જે છે એ જાણવા બહુ જ કઠણ છે, પરંતુ ભગવાન એકાંતિક સંતના વચનમાં વિશ્વાસ ને અવલંબન કરીને જીવ જાણે. શું કામ નહીં જણાતા? તો કે યોગ માયાની સાથે આ બ્રહ્માંડમાં પધારે છે, એટલે પોતે જીવાત્માની ઉપર માયાનો પડદો પાથરી દે કે જીવ ભગવાન જલ્દી ઓળખી ન શકે. અને જે નટની માયાને જાણતો હોય તે તો એમ જાણે છે એ નટ મર્યો પણ નથી અને મળ્યો પણ નથી, જેવો છે તેવો ને તેવો છે. તે ભગવાનના સ્વરૂપને જે તત્વે કરીને સમજતો હોય તે તો ભગવાનને અખંડ અવિનાશી જેવા છે તેવા સમજે, તત્વે કરીને જાણતો એમ જ માને. ત્યાં હતા એવા નિવાજ અહીંયા છે. તત્વે કરીને જાણવા એટલે 24 તત્વ ભગવાનમાં છે એમ નહીં. તત્વે કરીને જાણવા એટલે આ પૃથ્વી ઉપર અનંત જીવાત્માઓ છે, અનંત મનુષ્ય પશુ પક્ષી વગેરે વગેરે 84 લાખ યોનિ છે, એ બધાના ઉપરી દેવતાઓ ગણાય છે. પણ એવા પાછા 33 કરોડ દેવતાઓ છે. તત્વે કે જાણ્યા કોને કહેવાય, 33 કરોડ દેવતાઓ છે. 33 કરોડ દેવતાનો લીડર ઇન્દ્ર છે, ઇન્દ્રનો લીડર બ્રહ્મા વિષ્ણુ શંકર છે, બ્રહ્મા વિષ્ણુ શંકરનો લીડર વિરાટ પુરુષ છે, વિરાટ નારાયણના લીડર એ પ્રધાન મહત્વ છે, મહત્વનો લીડર એ પ્રધાન પુરુષ છે, પ્રધાન પુરુષ લીડર મહાપુરુષ છે, મહાપુરુષના લીડરે તે અક્ષરધામનો મુક્તો છે, એ મુક્તમાં એ બધાના લીડર તો અક્ષર છે, અક્ષરના લીડરે તે પુરુષોત્તમ નારાયણ છે, એ જ પુરુષોત્તમ નારાયણ દયાએ કરીને ત્યારે મનુષ્ય તન ધારણ કરી અને પૃથ્વી ઉપર મનુષ્યાકૃતિ તન ધારણ કરીને વિચરણ કરી રહ્યા છે. આમ સમજણે તત્વે કરીને ભગવાનને જાણ્યા કહેવાય. મારે કે તત્વે કરીને ભગવાનને જાણતો હોય અને કોઈ દાડો સંશય થાય નહીં, તે મૂર્તિ ના મૂર્તિ બી એક જ એને દેખાય. જેમ શ્રીકૃષ્ણ ભગવાને દેહ મૂક્યો ત્યારે ભગવાનની પત્નીઓ જે રૂક્ષ્મણી આદિક હતી તે ભગવાનના દેહને લઈને બળી મરી. ત્યારે અજ્ઞાની હતા તેને તો એમ જાણ્યું જે હવે એ નાશ થઈ ગયા, અને જે જ્ઞાની હતા તેણે તો એમ જાણ્યું જે અહીંથી અંતર ધ્યાન થઈને બીજે ઠેકાણે જણાયા છે. એમ ભગવાનને અખંડ સમજે તે પોતે શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું છે જે ઔજ આનંતિ મામ મુંડા માનુષમ તનુ માશ્રિતમ પરમ ભાવમ જાનાતો જાનંતો મમ ભૂત મહેશ્વરમ. જે મારા મનુષ્ય ભાવ અને દિવ્ય ભાવને નથી સમજતો એવો જે મુંડ માણસ એ કોઈ દાડો મારા પરભાવને સમજી શકતો નથી. માટે મૂર્ખ હોય તે જો ભગવાનને સાકાર સમજે તો કેવળ મનુષ્ય જેવા સમજે, સાકાર સમજે ભગવાન પણ તો મનુષ્ય જેવા સમજે, મનુષ્ય જેવા માને મનુષ્ય માનામાં કાંઈ ફેર નથી, સાકાર સ્વરૂપ સમજે ત્યારે. અને જો ભગવાનને પર સમજે નિરાકાર સમજી બેહે. ભગવાન સર્વ પર છે, સર્વ વ્યાપક છે તો ક્યાંય આકાર હોય જ નહીં, સર્વ આધાર છે, સર્વ અંતર્યામી છે, સર્વ જગ્યાએ વ્યાપી રહેલા છે, એવી મહત્તા સમજે તો નિરાકાર સમજે. અને સાકારનું પ્રતિપાદન કરવા જાઓ તો મનુષ્ય જેવા સમજી બેહે. અને ભગવાનની સામર્થ્ય ઐશ્વર્ય વ્યાપકપણું વગેરે વગેરેનું પ્રતિપાદન કરવા જાઓ તો ભગવાન નિરાકાર સમજે. મૂંઢને અજ્ઞાની જીવને બધી જ રીતે વહમું પડે ને અવળું પડે છે. અને જો નિરાકાર સમજે તો બીજા આકારની જેમ માયક જાણે તેમ ભગવાનના આકારને પણ માયક જાણે ને અરૂપ એવું ભગવાનનું સ્વરૂપ કલ્પે. લો નિરાકાર સમજે, સર્વવ્યાપક સમજે તો પાછા નિરાકાર સમજે. માટે બે પ્રકારે મૂર્ખને તો અવળું પડે છે. અને જો ભગવાનને આકાર ન હોય તો જયારે આત્યંતિક પ્રલય હતો ત્યારે શ્રુતિ એમ કહ્યું છે જે સ ઈક્ષત કહેતા તે ભગવાન જે તે જોતા હવા. આત્યંતિક પ્રલયને અંતે પાછું જયારે સૃષ્ટિ સર્જવાનું થયું ત્યારે સ ઈક્ષત તેણે જોયું. જો નિરાકાર છે આંખ નો તું જોયું ક્યાંથી? ભક્તો ભગવાન શ્રીહરિને મોટે પાપડે આમ જાણીએ તો છે, સર્વોપરી છે, પણ આત્યંતિક પ્રલયની જયારે વાત આવી છે ત્યારે થોડુંક તમને કહું કે મહારાજની શું મોટપ છે. આ વાત આપણા સમજ્યામાં હજી બરાબર બેઠી નથી, કેટલાય ને નહીં બેઠી હોય. આ સૃષ્ટિનો ક્રમ એમ ચાલે છે કે જયારે આત્યંતિક પ્રલય થઈ જાય ત્યારે પછી ઘણા કાળ સુધી યથાવત સ્થિતિ ખાલી ભગવાન મુક્તો અને ધામ રહે, બાકી બધું લીનપણાને પામે. પછી મહાપુરુષ મહામાયાની સાથે જોડાણ થાય, એ થકી અનંત કરોડો પ્રધાન પુરુષ ઉત્પન્ન થાય, એક એકના માધ્યમથી અનંત કરોડો બ્રહ્માંડોનું સર્જન થાય અને મહતત્વનું સર્જન થાય, એમાંથી ત્રણ પ્રકારનો અહંકાર સર્જાય, એમાં સત્વગુણમાંથી દસ ઇન્દ્રિયોના દેવતા પંચ પ્રાણ એક મનનું સર્જન થાય, રજોગુણમાંથી દસ ઇન્દ્રિયો અને સત્વગુણમાંથી દસ ઇન્દ્રિયો ચાર અંતઃકરણના દેવતા અને એક મનનું સર્જન થાય, રજોગુણમાંથી દસ ઇન્દ્રિયો પંચ પ્રાણ એક બુદ્ધિનું સર્જન થાય, તમોગુણમાંથી પંચભૂત અને પંચ તન્માત્રનું ઉત્પન્ન થાય, એમાંથી ચોવીસ તત્વને લઈને વિરાટનું સર્જન થાય, વિરાટના માધ્યમથી નાભીમાંથી બ્રહ્માનું સર્જન થાય, હૃદયભાગમાંથી વિષ્ણુની ઉત્પત્તિ થાય અને લાટમાંથી શંકરની ઉત્પત્તિ થાય, બ્રહ્માના માધ્યમથી અયોલા બી હટી જાય કારણ કે બ્રહ્મા થકી સૃષ્ટિનું સર્જન થયું છે, બ્રહ્મા થકી અનંત પ્રજાપતિ ઉત્પન્ન થાય છે, એમાં મરિચ્યાદિક થયા, મરિચ્યાદિક થકી કશ્યપ થયા, કશ્યપની બે પત્ની દીતિ અદિતિ એના દ્વારા દેવો અને દૈત્ય ઉત્પન્ન થયા, એમાં આખી સૃષ્ટિનું સર્જન થાય છે. આખી સૃષ્ટિનું સર્જન થયું, પરંતુ આ બધાના અમુક અમુક સ્ટેપ હોય છે. કેવી રીતે? તો વિરાટ નારાયણ જે છે એ આ બ્રહ્માંડના અધિષ્ઠાતા દેવ છે. અધિષ્ઠાતા માટે આખા બ્રહ્માંડનું સંચાલન વિરાટને આધારે હાલે છે. વિરાટ એ કાર્ય બ્રહ્મા વિષ્ણુ અને શંકરને સોંપે છે. વિરાટ પોતે લીડર છે અને બ્રહ્મા વિષ્ણુ મહેશને આ કાર્ય સોંપે છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ ઇન્દ્ર ઉપર ઘણો મોટો આધાર રાખી ઇન્દ્રને ઘણી બધી જવાબદારીઓ સોંપે છે. પણ વિરાટનો એક દિવસ જ્યાં પૂરો થાય ત્યાં બ્રહ્મા વિષ્ણુ અને શંકર ત્રણેયની આવડતા પૂરી થઈ જાય. અને એનો એક દિવસ પૂરો થાય ને તો ઇન્દ્ર તો 14 બદલી જાય છે, મનુ પણ 14 બદલી જાય, અને ત્યારે ત્રિલોકીનો નાશ થાય. ત્રિલોકી એટલે આ મૃત્યુલોકનો નાશ થઈ જાય, આ નીચે અતળ વિતળ સુતળ તળાતળ રસાતળ મહાતળ પાતાળનો નાશ થઈ જાય, ભૂવરલોક અને સ્વર્ગલોક આટલું બધું નાશ પામી જાય છે, અને બ્રહ્મ વિષ્ણુ મહેશ પણ નાશ પામી જાય. અને પછી જેટલો સમય આ સૃષ્ટિ ચાલી હોય એટલો સમય લીન અવસ્થામાં પડી રહે, કારણ કે રાત્રિ પડી ને વિરાટની, વળી પાછો સવાર થાય એટલે વિરાટ નારાયણ ફરીને પાછા બ્રહ્મા શંકર ને વિષ્ણુને પ્રગટ કરે, બીજાને જેની લાઈનમાં ઉભા હોય ને એ બધાને પછી એને બનાવે, અને પછી ફરીને આ સૃષ્ટિ આખી સર્જાય છે. આ સૃષ્ટિ સર્જાય ત્યારે જે વિરાટ નારાયણનો એક દિવસ જેમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ જતા રહે છે એ એક દિવસ પૂરો થતા થતા તો 1000 ચોકડી વ્યતીત થઈ જાય. 1000 ચોકડી, 71 ચોકડી એક ઇન્દ્ર રાજ્ય કરે છે, એટલે 1000 ચોકડી જયારે જાય ત્યારે બ્રહ્મા વિષ્ણુ મહે જાય. બહુ તમે બરાબર ધ્યાન આપીને સાંભળજો ને, સમજાશે નહીં, થોડુંક તત્વનું ઊંડાણવાળું, પણ મહારાજ આમાં તમને બહુ સુંદર રીતે સમજાશે, એટલા માટે થોડો ઊંડો ઉતરું છું કે 1000 ચોકડી વીતે ત્યારે વિરાટનો એક દિવસ થાય. 1000 ચોકડી એટલે 1000 સતયુગ, 1000 ત્રેતાયુગ, 1000 દ્વાપરયુગ, 1000 કળયુગ, આટલો જયારે સમય વ્યતીત થાય ને ત્યારે વિરાટનો એક દિવસ થાય. અને યુગે યુગે ભગવાનના અવતારો તો સંભવિત થાય. હવે સમજા જેવું કહું છું, યુગે યુગે ભગવાનના અવતારો સંભવિત થાય. તો 1000 સતયુગ, 1000 ત્રેતાયુગ, 1000 દ્વાપર, 1000 કળયુગ વ્યતીત થાય, એક એક 1000 મોટા અવતારો સંભવે છે. 1000 મોટા અવતાર, નાના તો કોઈ પાર જ નથી, ત્યારે વિરાટનો એક દિવસ પૂરો થાય. એવા 30 દિવસ વિરાટ ને 30 દિવસ થાય ત્યારે મહિનો થાય, એવા 12 મહિનો ને 1 વર્ષ, એવા 50 વર્ષ ને માથે દોઢ પર જયારે પ્રાર્થના કરીને ત્યારે પુરુષોત્તમ નારાયણ બ્રહ્માંડમાં પધાર્યા છે. 1000 અવતારો આ પૃથ્વી પર જે થઈએ, 1000 અવતારો એમ પરબ્રહ્મ ચરિત્રમાં લખ્યું છે, ત્યારે પુરુષોત્તમ નારાયણના ચરણારવિંદ આ પૃથ્વી પર આવ્યા છે. હવે આમાં કોઈ કેમ કે બધું હરખું, હવે આપણે એને સેટિંગ કે થાય, આપણે એને બેન કેમ કરી મેળ પડે, આમાં તમે હરખા વાળા હો જરા ખરખા થાય જો પાછા, હા એમને હાકે નહીં રાખતા. હવે મહત્વની વાત તો એ છે, કેવો જે વિરાટ છે એ વિરાટ જયારે સુવે એટલે કે એનો એક દિવસ પૂરો થાય ત્યારે નિમિત્ત પ્રલય થઈ જાય છે, પછી એવો વિરાટ એ 100 વર્ષ સુધી આવરદા રાખે, 100 વર્ષ સુધી આવરદા રાખે, પછી વિરાટનો દેહ પડી જાય છે, અને એનો દેહ પડી જાય એટલે 14 લોકનું જે બ્રહ્માંડ એનો નાશ થાય, 14 લોકનો નાશ થાય, ત્યારે પ્રધાન પુરુષનો એક દિવસ થાય છે. પછી પ્રધાન પુરુષને પાછો બીજો દિવસ થાય, એટલે ફરી પાછો આ 14 લોકનું બ્રહ્માંડ એનો એ પ્રધાન પુરુષ સર્જી આપે છે. એવી રીતે પ્રધાન પુરુષના માધ્યમથી 30 દિવસનો મહિનો, 12 મહિનાનું વર્ષ, એવા 100 વર્ષ, એવી રીતે 100 વર્ષ પ્રધાન પુરુષને જયારે પૂરા થાય ત્યારે પ્રાકૃત પ્રલય થાય છે. યાદ રાખ, ત્યારે પ્રાકૃત પ્રલય થાય છે, એટલે ત્યાં સુધીમાં તો અનંત ફેરી વિરાટ થાય છે, વિરાટનો લય થાય છે, અનંત ફેરી 14 લોકનું બ્રહ્માંડ સર્જાય છે અને બ્રહ્માંડનો નાશ થઈ જાય છે. એટલે આમ ગણો તો એક બ્રહ્માંડનો નાશ થાય ને, એક બ્રહ્માંડ નાશ ત્યાં સુધીમાં તો ત્રિલોકીનો, આ 10 લોકનો તો અનંત ફેરી નાશ થાય, ત્યારે એક ફેરી 14 લોકના બ્રહ્માંડનો નાશ થાય. વિરાટ મરે ત્યાં સુધીમાં તો બ્રહ્મા વિષ્ણુ મહેશ તો આમ ઢગલા મોઢે આવીને વહી જાય, સમજાય, ઢગલા મોઢે આવીને વહી જાય, ત્યારે વિરાટનો એક વિરાટને આવડતા પૂર્ણ એક વિરાટ જાય, એવા ઢગલા મોઢે વિરાટ જયારે આવે ને જાય ત્યારે પ્રધાન પુરુષનો એક દિવસ થાય, ત્યારે પ્રાકૃત પ્રલય થાય. પ્રધાનનું જો નિત્ય પ્રલય ક્ષણે ક્ષણે નાશ થાય, નિત્ય પ્રલય કહેવાય. પછી નૈમિતિક પ્રલય વિરાટનો એક દિવસ થાય, બ્રહ્મા વિષ્ણુ મહેશનો નાશ થાય એને નિમિત પ્રલય કહેવાય. પછી વિરાટના નાશથી પ્રલય કોઈ સર્જાતો નથી, યાદ રાખજો, વિરાટના નાશથી કોઈ પ્રલય અસ્તિત્વમાં આવતો નથી, પણ પ્રધાન પુરુષના નાશથી, પ્રધાન પુરુષ નાશ પામે એટલે પ્રાકૃત પ્રલય સર્જાય છે. પ્રધાન જે પ્રકૃતિ પુરુષે પ્રધાનની સર્જન કર્યું એ પ્રધાનનો નાશ થયો એટલે પ્રાકૃત પ્રલય થયો. પરંતુ પ્રધાનનો જયારે નાશ થાય ત્યારે મહાપુરુષનો એક જ દિવસ થાય, અને ફરીને પાછા એ પ્રધાનનો નાશ થઈ ગયો, ફરી વાર પાછા એવા પ્રધાનને મહાપુરુષ સર્જે, વળી પાછું આખું લેવલ શરૂ થાય, આખે આખું શરૂ થાય. અને આખે આખું શરૂ થાય એવી રીતે તો કેટલાય ફેરી પ્રધાન પુરુષ નાશ થાય ત્યારે મહાપુરુષનો 100 વર્ષનો આવરદા પૂર્ણ થાય. મહાપુરુષ 100 વર્ષ આવરદા જયારે પૂર્ણ થાય ત્યારે આત્યંતિક પ્રલય થાય, અને આત્યંતિક પ્રલય જયારે થાય ત્યારે મહારાજ અંત્યના 38માં કીધું કે અમે અમારું ધામ અમારા મુક્ત આ ત્રણ જ રહે છે, બાકી કશું જ રહેવા પામતું નથી. આવી રીતે લેવલ છે. હવે ન્યા દ્રષ્ટિ પોગે તો અહીં કોઈ જગ્યા અટકે ખરી, હે ક્યાંય રોકાય ખરી? આ બ્રહ્માંડનો કેટલી ફેરી નાશ થાય છે આત્યંત પ્રલય સુધી, એનો તો આંકડો કોમ્પ્યુટરમાં કેલ્ક્યુલેટરમાં આવે એમ નથી. બોલો, વિરાટના નાશનો આંકડો નથી આવે એમ કેલ્ક્યુલેટરમાં, તો હવે આપણો તો શેનો આવે છે? હે, અને તેમ છતાંય ભક્તો આપણને કેટલો બધો અહંકાર હોય, કેટલો બધો એમ વિરાગ ચામડું ધોળું આપ્યું હોય તો વારે વારે આભલામાં ચામડા હામું જોઈ જોઈ કરતો, બોલો હું એને મોહ લાગ્યો. જરા કપડું સરખું પહેર્યું હોય તો વારે વારે એની જ હામું જોઈ જોઈ કરતો હોય, બુટને પોલિશ કર્યો તો ઉપર રજને ચડી જતી ને એની જ હામેનું તાન હોય, બોલો આ જીવની દેશા તમે જો એમાં એને કેટલો માલ મનાઈ ગયો. એમાં 10-20-25-50 વીઘા જમીન હોય તો એમાં જોઈ જઈને મલકાતો હોય, દુકાન કે ધંધો જરા ખરખવાલતો હોય તો અંદર અહંકાર ન માય, એટલો બધો અહંકારી થઈ જાય કે પછી એને મંદિર જવું તો કઠણ પડે. હવે મંદિર આ સમયમાં મંદિરની જરૂર નથી એમ, બોલો ક્યાં સુધી પગી જાય જીવ. જરાક ભગવાન એના સુખનો ઈશારો કરે ત્યાં જીવ એને સહન ન કરે, કે ભગવાનને તો આપણને સુખ્યા જ કરવા છે, માલામાલ કરી દેવા છે, પોતાનું સુખ જેટલું એટલું આપી દેવું છે, પણ જીવ નથી સહન કરી શકતો. એટલે ભગવાનને દુઃખ થાય છે કે આને મારે સુખી કરવા પણ નથી થતો એમ. જેમ અજ્ઞાત બાળકને સુખી કરવા માટે માં કડવું કડિયાતું પાય પણ પેલો મોઢું જ ન ફાડે એવી દિશા જીવની, ભગવાનને તો બહુ સુખ આપવું છે, પણ જરાક ઈશારો કરે તો ઠેકડે ચડી જાય, બોલો ત્યાં ઠેકડે ચડી જાય. જરા ખરખો ધંધો થયો, હરખું મકાન થયું, જરા ખરખી ગાડી આવી ત્યાં તો ભાઈ મંદિરે આવવાનું બંધ થઈ જાય, તો એક કાતરે થઈ જાય, અથવા તો મંદિરે આવતો હોય તો પછી શેઠ બનીને જ આવે, બોલો એ દાસ થઈ ન હગે. જરાક ઈશારો ભગવાન કરે ત્યાં તેને આખું બેલેન્સ બદલાય જાય, આખું બેલેન્સ. એટલે તો શું એમ તમે વિચારો તો ખરા, બ્રહ્માંડની ગણતરી નથી થાય એમ, બ્રહ્માંડની ગણતરી થાય એમ નથી. આપણે તો બ્રહ્માંડ આખાની વાત તો દાદી અહીંયા પૂરી ખબર નથી, આપણા મનમાં એમ થાય હું કોઈ આપણા પરિચય પૂછતા આપણને ખબર, તો મને નથી ઓળખતા સ્વામી. અરે મને બધા ઓળખે છે, મને બધા ઓળખે, મારું નામ તમે નથી સાંભળ્યું? અરે તમે રાજકોટમાં કોને પૂછશો તો ખરા, કે હું ફેમસ છું રાજકોટમાં. હા તું બહુ ફેમસ છો, વિચાર નથી આવતો આપણને શું આપણે બોલીએ છીએ અને કોની પાસે બોલીએ છીએ. જે ભગવાનના કોઈ પણ એકાંતિક સંત હોય કે એકાંતિક ભક્ત હોય એની દ્રષ્ટિમાં અહીંયાથી લઈને પ્રકૃતિ પુરુષનો વ્યવહાર તમામ ધૂળનો છે, એની પાસે હું તું બોલી શકું, મને ઓળખતા નથી, બધા મને ઓળખે, તારી કૃષ્ણાએ તને સાધુ નથી ઓળખતા. હે, અને સાધુ ન ઓળખે ભગવાન તો ઓળખે શેના તને? આખી દુનિયા ઓળખે પણ જેને સાધુ ન ઓળખે, આખું બ્રહ્માંડ ઓળખે પરંતુ જેને ભગવાન ન ઓળખે. એટલે શું કર્યું મનુષ્ય દેહમાં, શું કર્યું? એટલા માટે હું તમને ઘણી ફેરી કહું છું, તમારે એ લેવલ સુધી પહોંચી જવું જોઈએ. તમને બધા સાધુના નામ આવડતા હોય અને બધા સાધુને તમારું નામ આવડતું હોય, તમે મોક્ષના માર્ગમાં 80% મેદાન મારી ગયા, 80% મેદાન. પણ એવું ક્યારે બને? તમે ઘણા નજીક આવો, ભજન વધારો, નિયમ વધારો, અગાઉ સેવામાં જોડાઈ જાઓ, અઠવાડિયું અગાઉ આવી જાઓ, શિબિર પહેલા તો ન ઓળખતા થઈ જાય, એ લેવલે પોગવું પડે. બોલો, મન નથી ઓળખતા પણ વિચાર નથી આવતો. આ પૃથ્વી પર કેટલા દેશ છે? 350 કેટલા? 350 દેશમાં તમને કેટલા નામ આવડે છે? હે, 50 હો, 2-5 જ. તમે વિચારો, આખા એ આખા દેશના નામની કોઈને ખબર નથી, આખા દેશ નામની. તે દેશમાં રહેલા ઘણા એમની એમ હતા હું તો કાંઈક છું એમ. અરે તું હું તારા દેશને કોઈ નથી ઓળખતું ભોજો ભાઈ, એમ તને કોણ ઓળખવાનું? પણ જીવનો અહંકાર જો, અને અહંકારનું કારણ અજ્ઞાન છે, અને અજ્ઞાનનું કારણ એને ભગવાન ઓળખ્યા મને નથી આવ્યા, એટલે એને મોહ થયો છે, જેને કારણે એને અહંકાર છે. દેશને નથી ઓળખતા, એને માણાને ઓળખવાની ક્યાં વાત રહી? વાત સમજામાં જીવને નથી આવતી. અમે 3-4 વર્ષ પહેલા લંડન જતા, તેમાં કુવેત ઉતર્યા, કુવેતના એરપોર્ટ ઉપર બેઠા હતા તો આગળ કેટલાય વિમાનો પડ્યા હતા, સાયકલોને ઠઠ જામ્યું, ઠઠ જામેલા વિમાનો પડ્યા હતા, પણ બધા વિમાનો ઉપર અલગ અલગ દેશના નામ હતા. મારે નિર્દોષ હું સમય હતા, મેં જો કેટલા વિમાન પડ્યા છે, બધા વિમાન ઉપર અલગ અલગ દેશના નામ છે. આ દેશનું નામ તે કોઈ સાંભળ્યું હતું? આ દેશનું તને ખબર હતા કે નામ? મને જ ખબર. મેં કીધું આ દેશની જ આપણને ખબર નથી તો આ દેશમાં રહેનારા કેટલા અહંકાર નહીં કરતા હોય, હું કાંઈક છું, હું કાંઈક છું. એમ આપણને અહંકાર આવે હું કાંઈક છું તે આપણા દેશને ન ઓળખતા એવા બીજા દેશ નહીં હોય કોઈ. હે, આપણા દેશની ખબર નહીં હોય, આપણી તો ખબર હોય જ છે ને. તોય પાછો મનમાં એમ થાય હું જાણ, મને જરા બોલાવો નહીં, એમ મને જરાક બોલાવો તો પડે કે ન બોલાવો પડે, હું કેવડો મોટો શેઠ એમ. અને મને એમ એનું કીધું આવો આવો, એમ એ ન કીધું. અરે ભલા માણા, હજી શેઠ પણ હું લઈને તું આવ્યો, તેને એટલી ખબર ન પડી કે હું ક્યાં જાઉં છું એમ. હે, જ્યાં મારું સર્વસ્વ ઓગાળી નાખવાનું છે ત્યાં હું જાઉં છું. સર્વસ્વ ઓગાળી નાખવાનું છે, હું પણ ઓગાળી નાખવાનું છે. હું ટળે હરી ઢુકડા તે ટળાય દાસે રે, હું પણ ટળે એટલે બસ ભગવાન એની હારે જ છે અને દાસ થી જ ટાળી શકાય ત્યાં હું જાઉં છું. તો હું પણ રાખ્યું એ જ્ઞાન જીવને નથી થતું, એટલે બહુ જ પ્રકારનો બધો અહંકાર જીવને રહે છે. પ્રાપ્તિથી બહુ જ અહંકારી બને છે અને જતું રહીને તો બહુ શોકમાં આવી જાય છે, જાય તો એટલો બધો દુઃખી થઈ જાય જાણે મરી જાય એવો થઈ જાય. આપણને એમ લાગે કે આનું મોત થઈ જાય બિચારાનું, એટલે જરાક ધંધા બિઝનેસમાં નુકસાન નહીં ગયું હોય, જરાક એનું ધાર્યું ન થયું હોય તો એવો મોવડાઈ જાય, એવો મોવડાઈ જાય. મોવડાઈ જવામાં પાછા બે પ્રકાર છે. માનો કોક કામ તમે કરો છો ને જરા ખરખું ન કર્યું, તમે બગાડ્યું ને ભગવાનના સાધુ ભગવાન ભગત એમ કે ભગત કે સ્વામી અથવા ભગત આ જરાક બરાબર ન થયું. અને જો ડાહ્યો હોય, મુમુક્ષ હોય, પોતાના મોક્ષના ખપ્પાળો હોય તો તરત એમ કે ભલે હું હવે ધ્યાન રાખીશ અને ફરી વાર કાર્યને સુધારે, એને વૈરાગી સમજવો અને એને જ્ઞાની સમજવો. અને કાર્ય બરાબર ન થયું ને કોકે જરાક ટોક્યા અને એ આ મૂક્યું, પછી કોઈ ક્યાં કરો, એ મને ન આવડો, એ મારું કામ નહીં, એમ મને ખબર ન પડે, એ પરમ અજ્ઞાની સમજાણું અને પરમ રાગી. વૈરાગી નહીં, યાદ રાખજો. કાર્ય મૂકી દીધું તો પરમ રાગી, અને ઓલા કાર્ય પકડી રાખ્યું તો પરમ વૈરાગી. ઓલો વૈરાગી ઓલો રાગી છે. શેનો રાગ છે? અહંકારનો રાગ છે. એના અહંકારને જરાક ટકોર થઈ, એ ટકોરને સહન ન કરી શક્યો, જેને કારણે કાર્ય ભાદન મૂકી દીધું, એમ ન કર્યું. ત્યારે સમજો અહંકારનું ઘર છે સાક્ષાત, આ દહવી જન્મની ધામમાં જાય, એમ સમજી રાખવું. એવો અહંકારી માણસ દસ વીસ જન્મ ધામમાં જાય. જી હા, જી હા, જી હા, ઈ જાય. અને ભક્તો આમાં બધી લેવલ હોય છે. ગ્રસ્થ ભક્તો છે, નાના ભક્તો, મોટા હરિભક્તની પાસે જી હા ભલે કરી નાખીશ, ચોક્કસ કરીશ, એવો વિવેક હરિભક્તોમાં પણ હોવો જોઈએ. નાના મોટાની મર્યાદા નહીં. હવે 20 વર્ષના યુવાનને 60 વર્ષના દાદા હરિભગત સારા અને કામ સોંપે અને એ ન કરે અને એમ કે હું થોડો નવરો છું, એ કોઈ નવરો થવાનો જ નથી, એ જન્મો જન્મ સુધી કામમાં જ રહેવાનો. આ કરી નાખીશ એને કામ હોય કે થોડું કેટલું મારું કામ પતાને પછી કરીશ. એને સત્સંગની ખબર પડે છે, એને સત્સંગના નોરની ખબર છે, એને ભગવાન ઓળખાણા છે, એને આચાર્ય મારા ઓળખાણ, એને આ સંતો ઓળખાણ, એને ભગત ઓળખાણા છે, જેના મોઢામાંથી એવો જવાબ નીકળાય. અને ભગવાનના સાધુ કામ સિંધે તો ભલે સ્વામી કરીશે. ન થાય એમ હોય, ક્યારેક બને, પોતાની શક્તિ બહારની વાત હોય તો વિનંતી કે સ્વામી મારી એટલી કેપેસિટી છે, આપ જેમ કો એમ કરીશે. અને સાધુ પણ આચાર્ય મારીને આગળ હાથ છોડીને બાપજી જેમ આપકો એમ કરીશે. એ લેવલ જયારે પ્રાપ્ત થાય ત્યારે સમજો કે હવે આપણે કાંક માર્ગ પકડ્યો અને હવે આપણે મોક્ષને પથે આગળ વધીશું. બાકી આ લેવલ ન પકડાય ત્યાં સુધી એ ગમે એટલો શાસ્ત્રીય વેત્તા પુરુષ કહેવાતો હોય, ગમે એટલો વૈરાગી ગણાતો હોય, તોય પણ એને શાસ્ત્ર અડ્યું નથી, એને હજુ વૈરાગી અડ્યો નથી, એ તો રાગી છે ને અજ્ઞાની છે. એટલે બહુ વાતને સમજ્યા જેવી વાત છે. મહારાજ પણ એમ બહુ સરસ સરસ વાત બતાવી રહ્યા છે. મહારાજ કે જે મૂંઢ છે એ અમને સાકાર સમજે તો માણસ જેવા સમજે, અને સર્વે વ્યાપક સમજે તો નિરાકાર સમજે. મહારાજ કે એને બે રીતે અવળું પડે છે, માટેનું કોઈ જ હરખું આવતું નથી. બાકી ભગવાન તો સદૈવને માટે સાકાર. શું કામ? તો કે શ્રુતિ એમ કહ્યું છે જે સઈક્ષત કહેતા તે ભગવાન જે તે જોતા હો. સૃષ્ટિ સર્જન ત્યારે જોયું, હા મેં જોયું, તે આંખ વિને કે જ જોયું, આંખ હશે તો જોયું ને, ત્યારે જો જોયું તે ભગવાનને નેત્ર સ્ત્રોત્રાદિ કવિઓ સહિત સાકાર એવું દિવ્ય સ્વરૂપ હતું. આંખ હતી ખાલી એમનું થોડી ક્યાં અધર પધર ઉભી છે, આંખ હતી મુખારવીન તો હોય ને તો જ આંખ હોય ને, અને મુખારવીન થોડું કઈ એમનું ખાલી ડોકું હશે તો ધડતો હોય ને. એટલે આંખ એક સાબિત થાય એની સાથે એક વસ્તુ સાબિત થાય ને ભગવાનનું સાકાર સ્વરૂપ સાબિત થાય છે. અને વળી એમ પણ કહ્યું છે જે પુરુષણાત્મ ભૂતે ને વીર્ય માધત વીર્યવાન, એવી રીતે પુરુષ રૂપે થઈને એ પુરુષોત્તમ તેને માયન વિશે વીર્યને ધારણ કર્યું ત્યારે એ ભગવાન પ્રથમ સાકાર હતા. અને એ જે પુરુષોત્તમ નારાયણ તે કોઈ કાર્ય નથી પુરુષ રૂપે થાય છે, ત્યારે પુરુષ છે તે પુરુષોત્તમના પ્રકાશમાં લીન થઈ જાય છે ને પુરુષોત્તમ જ રહે છે, તેમજ માયા રૂપે થાય છે ત્યારે માયામાં પણ પુરુષોત્તમના તેજમાં લીન થઈ જાય છે માયા પણ, ને તે રૂપે ભગવાન જ રહે છે. અને પછી ભગવાન મહતત્વ રૂપે થાય છે ને તેમજ મહતત્વમાંથી થયા જે બીજા તત્વ તે રૂપે થાય છે, ને પછી તે તત્વનું કાર્ય જે વિરાટ તે રૂપે થાય છે, તથા વિરાટ રૂપ પુરુષથી થયા જે બ્રહ્માદિક તે રૂપે થાય છે, તથા નાર સંકાદિક રૂપે થાય છે. એવી રીતે અનેક પ્રકારના કાર્યનર્થે જેને જેને વિશે પુરુષોત્તમ ભગવાનનો પ્રવેશ થાય છે તેને તેને પોતાના પ્રકાશ એક લીન કરી નાખીને પોતે તે રૂપે કરીને સર્વોત્કર્ષપણે વિરાજમાન થકા રહે છે. એવા જે ભગવાન, કેવા ભગવાન કે આત્યંતિક પ્રલયમાં કાંઈ નહોતું ત્યારે જે પોતે પ્રગટ હતા, અને આ સૃષ્ટિનું સર્જન કરવાનું જયારે થયું ત્યારે જેને પોતાને આંખથી જોયું અને આખી સૃષ્ટિનું સર્જન કર્યું, એવા જે ભગવાન, એ જ ભગવાન પોતાનું ઐશ્વર્ય મહાપુરુષમાં મૂકે છે અને મહાપુરુષ માયાની સાથે જોડાય છે. અને એ વખતે પછી ત્યાં મહાપુરુષ પણ રહેતું નથી, મહાપુરુષની સામર્થ્યને દાબી દે છે અને પુરુષોત્તમની સામર્થ્યથી જ કાર્ય થાય છે. નહીં તો મહાપુરુષની કામ છે કઈ અનંત કરોડો બ્રહ્માંડ ઉત્પન્ન કરવા, એનું સંચાલન કરવું, એની તાકાતની બહારની વાત છે, એનથી નો મેળ પડે. દાખલા તરીકે પોલીસની અંદર દંડો લઈને દંડો પસાડનાર એ કામ, એને નોકરી હોય 2000 રૂપિયાની, અને કોઈક ગુનાવશાત અબજોપતિ માણા પકડાણો હોય અબજોપતિ, તોય પણ એનું કાંડું પકડીને લઈ જતો અબજોપતિથી ચૂછા ન કરાય તે કોના પાવરથી, ને તે અબજોપતિ ને નીચે નોકર 5000 તો કામ કરે છે, 5000 તો નોકર છે, અને એનો નોકર 5-5 લાખ રૂપિયાના પગારદાર તો છે, અને 1500 રૂપિયાના પગારવાળાને હાથમાં અથકડી નાખીને લઈ જાય તે કોના પ્રતાપથી, હે ગવર્મેન્ટના પ્રતાપથી. એમ મહાપુરુષ દ્વારા અનંત કરોડો બ્રહ્માનું જે સર્જન થયું છે એ કોના પ્રતાપથી, પુરુષોત્તમ નારાયણના પ્રતાપથી, એની સામર્થ્યમાં ઉતરી એટલે મહાપુરુષની સામર્થ્યને દબાવી દીધી, અને મહાપુરુષની સામર્થ્યને દબાવી પુરુષોત્તમ નારાયણની સામર્થ્યના માધ્યમથી જ અનંત કરોડો બ્રહ્માંડોની ઉત્પત્તિ થાય છે, પ્રધાન પુરુષની ઉત્પત્તિ થાય, બ્રહ્માંડોની ઉત્પત્તિ થાય, વગેરે વગેરે જે કાંઈ સામર્થ્ય જણાય છે પુરુષોત્તમ નારાયણ પંડેની સ્વયંની છે. જોકે ભક્તો શક્તિમાં બે વિભાગ છે, એક તો ભગવાન અંતર્યામી સ્વરૂપે બધામાં રહેલા જ છે, એક સામર્થ્ય તો છે જ, પરંતુ જે વિશેષ કાર્ય જ્યાં જ્યાં દેખાય છે ત્યાં ભગવાનની એક્સ્ટ્રા સામર્થ્ય મુકાયેલી છે. દાખલા તરીકે મધ્યના 31મા વચનામૃતમાં કીધું કે વિરાટના દેહમાં ઇન્દ્રિય અંતસ્કરણ બધું જ હતું, એનો જીવ પણ અંદર હતો પણ ઉભો થવા સમર્થ ન થયો. જેનો જીવ અંદર હતો ઉભો થવા સમર્થ ન થયો એમ જે વાત કરી ત્યાં બહુ સ્પષ્ટ વાત થાય છે, જીવ હોય તો મારા શું કહ્યું, દેહની અંદર જીવ છે ને જીવમાં ભગવાન છે, એ તો હતા જ, સમજાય, ભગવાન તો હતા જ, પણ વિશેષ કરીને સામર્થ્ય જયારે ભગવાને વિરાટમાં મૂકી ત્યારે વિરાટ બ્રહ્મા વિષ્ણુ મહેશ આદિકને ઉત્પન્ન કરવા માટે સક્ષમ થયા. એટલે અહીંયા પણ વિશેષ સામર્થ્ય જે મૂકવામાં આવે છે એની જ વાત છે, એની જ વાત છે, બીજી વાત નથી. અને જયારે વિશેષ કરીને સામર્થ્ય મૂકવામાં આવે ત્યારે શું કીધું, તે રૂપે કરીને સર્વોત્કર્ષપણે વિરાજમાન થયા થકા રહ્યા છે. અને એની વિશેષ સામર્થ્ય જયારે મૂકવાની ત્યારે ઓલી સામર્થ્ય સંપૂર્ણ દબાઈ જાય, સંપૂર્ણ સામર્થ્ય દબાઈ જાય, અને પછી સર્વોત્કૃષ્ટ બને, સર્વ અંતર્યામી પણ પછી એ જ કાર્ય કરે, એટલે જીવને થાપ ખાઈ જાય. થાપ કેવી ખાઈ જાય, જે વિશેષ કરીને સામર્થ્ય જેમાં મૂકાણી હોય, જેની સામર્થ્ય મૂકાણી એની મહત્તા ન સમજે, જેમાં મૂકાણી એની જ મહત્તા સમજે, જીવ ભૂલ ના ખાઈ જાય, જેની અંદર સામર્થ્ય મૂકાણી એની જ મહત્તા સમજે, બ્રહ્માની જ મહત્તા સમજે છે. પણ એ વાત નથી મનાતી, બ્રહ્મા તો શું, પણ બ્રહ્માના લીડરને હાથ હલાવવાની તેવડ નહોતી જ્યાં સુધી પુરુષોત્તમ નારાયણ પ્રવેશ ન કરે ત્યાં સુધી, બરાબર છે. કે જયારે મહાપુરુષ ની અંદર વિરાટ ની અંદર પણ પુરુષોત્તમ નારાયણે પ્રવેશ કર્યો ત્યારે એ કઈક કાર્ય કરવા સમર્થ બન્યો, તો એના થકી જેની ઉત્પત્તિ છે બ્રહ્મા વિષ્ણુ મહેશ, તો શું કરી શકે પોતાની સામર્થ્ય? કાંઈ ન કરી શકે. માટે એમાં જે જે સામર્થ્ય જણાય છે એ મને મળ્યા જે પુરુષોત્તમ ભગવાન શ્રી એની જ સામર્થ્ય છે, એ વતે જ બધું બની રહ્યું છે એમ વાત નથી સમજાતી. એટલે જીવને આનંદની અનુભૂતિ નથી થતી. જીવની સ્થિતિ આમ સહજીવી છે કે પોતે કારણ સુધી પહોંચતો જ નથી, કાર્યમાં જ આટા મારે છે. દાખલા તરીકે દુષ્કાળ વર્ષ હોય ને, દુષ્કાળ વર્ષ અને કોઈ શહેરમાં મોટા ધનાઢ્ય લોકો રહેતા હોય, પછી ગામમાં આવીને બોરિંગ કરી દે અને પાણીની બધી વ્યવસ્થા કરી દે, તો પછી એની સ્પેશિયલ મહેફિલ ગોઠવે. બોલો, આખું ગામ ભેળું થાય, આજુબાજુના મોટેરા મોટા સરપંચને, તાલુકા પ્રમુખને વગેરે વગેરેને બોલાવે અને એક પછી એક બે કલાક તો પ્રવચન હાલે, અને જેટલા જેટલા પ્રવચન કરે તે તમામ એ પાણી જેણે લાવી દીધું છે, માને પાણી લાવવા માટે જેણે ખર્ચ કર્યો છે એના જ વખાણ કરે. આ અમારા આ ભાઈ શહેરમાં ગયા, મુંબઈમાં ગયા, સુરતમાં ગયા, ખૂબ કમાણા, બહુ મહાન છે, ખૂબ સજ્જન છે, આ ગામની ચિંતા ત્યાં હતું તેમ હતું, ઢીકડું પૂછ્યું, આ બધી વ્યવસ્થા કરી દીધી, હવે બધી ચિંતા ગઈ. એક વખાણ કરીને બેન તે બીજો ઉભો થઈ જાય, બીજો બેન તે ત્રીજો ઉભો થાય. સ્વામી વાત તમને લખ્યો, સ્વામી કે એક વાર બિચારો પરણ વાગ્યો અને માંડવે પોગ્યો અને એની હાહુ પખવાયા, પણ પોખવા માટે કંકોળો હાથ કરીને જ્યાં ચાંદલો કરવા ગયા ને તે 500 ખાખીને જમાત આવી ગઈ. કેટલા? 500 નાગડા બાવા ખાખીને જમાત આવી. એમાં એક જણો આગળ આવી ઓલાના પાટલા ઉપર ને તે ધક્કો મારી ઉભો રહી ગયો, હો જાય મહાપુરુષ કા પોખણા. એના હાહુના મનમાં થયો, આને એક ચાંદલો કરી લો, હેઠો ઉતરે એટલે પછી જમાઈ નો વારો લાગે. બિચારે ચાંદલો કર્યો, એને હેઠો ઉતારો, જમાઈ જે આ પાટલા પર આવી ગયો, બીજો ઉભો રહી ગયો, હો જાય મહાપુરુષ કા પોખણા. સ્વામી કે હમી હાંસથી શરૂ થયું, હવા સુધી ચાલ્યો, હો જાય મહાપુરુષ કા પોખરા. 500 હતા તે વરાજો પોખવાનો રહી ગયો, સમજાય? ઓલા 500 પોખણા વરાજો રહી ગયો. એમ બ્રહ્માંડ આખામાં ખાખી પોખાઈ રહ્યા છે એમાં પુરુષોત્તમ નારાયણ રહી જાય છે. જે વડે આ જગત છે અને કોઈ નો જાણે રે, જેના વતે બધું બની રહ્યું છે અને બ્રહ્માંડમાં કોઈ ઓળખતું નથી. આ ભાઈ પાણીની આટલી સેવા કરી 2 લાખ ને 5 લાખ રૂપિયા પણ ગામમાં સુખ થઈ ગયું, પણ એ 25 જણા પ્રવચન ઉભા કરવા થયા હોય એમાંથી એક જણો એમ ન વિચારે, એક જણો એમ ન બોલે કે ભાઈ પાણીનો ખર્ચ બધો આને કર્યો અને આપણે વખાણ તો કરીએ છીએ બોરિંગ કરી દીધો માટે, પણ બોરિંગ કરનારના વખાણ કરીએ છીએ સાથે સાથે જેને પાણી મોકલું છે એને આપણે હાવ ભૂલી જ ગયા છીએ. 500 ને 1000 ફૂટનો બોર કરાવી દીધો પણ ધૂળે જુડે રાખ્યો તો શું કરત? કોઈ તાકો ક્યાં કરત? અવેડો ક્યાં બાંધત? પણ જીવ બોરિંગ કરનારના વખાણ કરે છે એમાં પાણી મોકલનારને ભૂલી જાય છે. જીવની સ્થિતિ આ છે. અનભક્તો માટે ઈશ્વરવાદ લુપ્ત થઈ જાય છે અને ગુરુવાદ સંસારમાં પ્રગટ થઈ જાય છે. તમે જોજો, જે કોઈ જગ્યાએ મહાપુરુષો થયા હોય એ મહાપુરુષ ઈશ્વરવાદી હોય, ભગવાનનું ભજન કરતા હોય, પણ આહિસ્તા આહિસ્તા પછી ત્યાંથી ભગવાનનું સ્થાન ઉઠી જાય અને ત્યાં પછી મહાપુરુષનું સ્થાન જ જામી જાય, પછી સ્થાન એના નામનું ગણાય, માનતા એને નામની જ થાય, પછી આરતી એની જ ઉતરે, માળા એની જ ફરે, ધ્યાન એનું જ થાય, બધું એનું જ થાય, એમ ભગવાન એક બાજુ હટી જાય. આ જીવનું અજ્ઞાન છે. એમ જે કોઈ જગ્યાએ ગમે એટલી થોડી ઘણી પોહા એટલી સામર્થ્ય દેખાણીની, ટચલી આંગળી પર ગોરધન કેમ નથી ઉચક્યો, પણ એ બધી સામર્થ્યના દેનારા મારા પુરુષોત્તમ ભગવાન શ્રી હરિએ છે, વાતને ભૂલાઈ જાય છે. માટે જાણે કરીને ત્યાં વિશેષ પણ આપણને મનાઈ જાય છે. સાગર ઉપર સેતુ કેમ નથી બાંધ્યો, પરંતુ બાંધવાની સામર્થ્ય દેનારા મને મળ્યા જે પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી એ છે, એના માધ્યમથી બંધાણો છે એ વાતને ભૂલી જવાય છે, એટલે બહુ પણ ઓલેપણ થઈ જાય. એટલા માટે મહારાજ પ્રથમના 27માં કીધું કે ભજન તો સૌ કોઈ કરે છે પણ સમજણમાં ફેર છે. એમ જે નથી માનતા કે વર્તમાન કાળમાં જે સામર્થ્ય જણાય છે અને પૂર્વે જે ઈશ્વરે દેખાડું ભવિષ્યમાં દેખાશે, મને મળ્યા જે પ્રગટ પુરુષોત્તમ નારાયણ એ વધે જ છે, આ વાત નથી મનાતી, એટલે જીવ બિચારો બીજે ભૂલો પડી જાય છે. મહારાજ બહુ સ્પષ્ટ થઈ જાય, મહારાજ કે પુરુષોત્તમ નારાયણની સામર્થ્ય વતે એ સર્વ સત્તાધીશ બની જાય છે, અને અજ્ઞાત લોકો એમ માને છે કે બધા સર્વે સર્વા છે. જેમ નટની કળાને ન જાણે એ નટની માયામાં મોહ પામી જાય છે, પણ નટની કળાને જાણતો હોય એમાં એને જરાય આશ્ચર્ય થાય નહીં. એમ પુરુષોત્તમ નારાયણને જે નથી ઓળખતા એને આશ્ચર્ય મનાય છે, પણ જે પુરુષોત્તમ નારાયણને ઓળખે છે એને આમાં જરાય આશ્ચર્ય નથી મનાતું. અને પુરુષોત્તમ નારાયણ ને જેને ઓળખાણ થઈ હોય તેને તો જેમ જેમ કોઈ પણ જગ્યાએ સામર્થ્ય જો, કોઈ એક્સ વાય ઝેડ બ્રહ્માંડમાં કોઈ પણ જગ્યાએ સામર્થ્ય જોવે, જેટલી વધારે સામર્થ્ય જોઈએ એટલું હેત અને પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણમાં વધારે થાય, ગમે ના જોવે પછી. અરે એવો માતાજીમાં સામર્થ્ય કેમ નથી જોઈ, તોય પણ એને ભગવાન પુરુષોત્તમ નારાયણમાં હેત વધારે થાય. આ હા હા, આને આટલી બધી આપી તો મારા ભગવાન તો કેટલા સમર્થ હશે, કારણ કે આપનાર તો એ છે. ગમે ને સામર્થ્ય જોવે ઘૃણા ન થાય, આપણને અન્ય સામર્થ્ય જોઈને ઘૃણા થાય છે ત્યાં સુધી હજી પુરુષોત્તમ નારાયણને સમજવામાં ફેર છે. ઘૃણા ન થાય, આનંદ થાય કે ઓહો હો આટલી બધી સામર્થ્ય આવી, કેટલી બધી એની પાસે સ્ટોકમાં પડી છે, સ્ટોકમાં પડીએ તો આપે ને કેટલી બધી પડી છે. અને જેને ખબર ન હોય, અજ્ઞાન છે, અજ્ઞાન છે એની જ અંદર ચોંટી જાય, કારણ કે એને સામર્થ્યવાન માને. અજ્ઞાત માણસ તો મેનેજર કોઈક મોટા સિટીમાં જઈ અને 10-20 કરોડનો સોદો કરે ને તો અજ્ઞાત લોકો તો મેનેજરને પગ પકડી લે, અને પગ કદાચ ન પકડે દૂર ઉભા ઉભા અહોભાવ વ્યક્ત કરે, આ હા 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 શું શેઠ મોટા જો તો ખરા, 10 કરોડની કે 20 કરોડની પ્રોપર્ટી ખરીદી. પણ કોના મનમાં થાય, જેને ખબર નથી કે મેનેજર છે અને તો 62,000 પગાર જ મળે છે, એના મનમાં અહોભાવ મેનેજર પ્રત્યે થાય. પણ જેને ખબર હોય કે આ તો મેનેજર છે, એને અહોભાવ એની પ્રત્યે નો થાય, પણ જેને મોકલો છે એ શેઠ પ્રત્યે અહોભાવ થાય. ધન્ય છે બાકી, એક ચઢા કે 20 કરોડની પ્રોપર્ટી ખરીદ લીધી, કોની પ્રત્યે અહોભાવ થાય? શેઠ ભલે દેખાતા ન હોય અહીંયા, ભલે મેનેજર જ દેખાતા હોય, પણ અહોભાવ તો ત્યાં થાય. પણ જેને જ્ઞાન છે એને થાય, અજ્ઞાન ને તો મેનેજર માં જ થાય. એમ વર્તમાન કાળમાં નહીં, આ સૃષ્ટિ સર્જાણી ત્યારથી લોકોને મહદઅંશે મેનેજર પ્રત્યે જ અહોભાવ થયો છે, પણ માલિકને ભૂલી ગયા છે, કારણ કે માલિક દેખાય ઓછા ને અને મોટા બહુ પધાર્યા ને, એટલે માલિકને લોકો ઓળખતા નથી, મેનેજરને જ પૂજે છે, મેનેજરની જ મહત્તા સમજાય છે. આ પછી તમને ભાષા સમજાય છે ને પછી? હા તો ઠીક, ને તરીકે આમાં કઈ હળી હુજી ને, એક તો વચરામૃત ગહો ને સ્વામી હું વાતો કરતા હતા એ ખબર જ ન પડે. કાલ બે દાદા કહેતા હતા એ કે સ્વામી તમે વચનામૃત કહો છો અને બીજા બધા ઉભા થઈ કહે છે કે વચરામૃત બહુ મજા આવે બહુ મજા આવે, અમને તો કઈ ખબર જ નથી પડતી શું આવે છે. મેં કીધું હવે તમારો ટાઈમ થઈ ગયો, ફરી વાર આવશો ને ત્યારે, હવે શું છે ઓઝારો બધા ઘાઈ ગયા. જયારે ધારદર હતા ત્યારે તમે એનો ઉપયોગ ન કર્યો, અને કર્યો તો અવળી જગ્યાએ એનો ઉપયોગ કર્યો. તમારી પાસે જે હથિયારો હતા ને એ હથિયારો હીરા તોડવામાં વાપરવાના હતા, એને બદલે પાણા તોડવામાં વાપરી નાખ્યા, એટલે બધા બુઠ્ઠા થઈ ગયા. યુવાની જયારે હતી, ઇન્દ્રિય અંતઃકરણ બધા યુવાન હતા, તમામ સંપૂર્ણ સામર્થ્યવાન હતા, તે દાડે તમને મંદિર ન દેખાણું, તે દાડે તમારા હાથમાં વચનામૃત ન આવ્યું, તે દાડે તમને સત્સંગ કરવાનું મન ન થયું, તે તમને ટોકીઝ જ દેખાણી, ત્યારે તમને ઓટો જ દેખાણો, ત્યારે તમને ધંધો બિઝનેસ જ દેખાણો, એટલે તમે બધા એને બુઠ્ઠા કરી નાખ્યા ઓજારો. એટલે હવે આમાં આમાં તમારું હથિયાર અડવું એ થોડું કઠણ છે, તમારે કોઈ બુઠ્ઠા તો નથી ને, ધારધાર વાળા બેઠા છે ને આ બાજુ દાદા છે, દાદા વિભાગમાં ખબર નહીં, પણ હું આમ લગભગ બધા ઓળખું છું, આ બધા ધારધાર વાળા જ બેઠા છે. અને ધારધાર ન હોય ને આજ તો ન જ રહે, હું કહો છું સાચું ખોટું? આજ તો વિદાય લઈ જ લે, એટલે આજ તો સાબિત કરી દીધી મેં, આ બેઠા બધા ધારધાર વાળા બેઠા છે, એટલે વાંધો નથી. જીવને તકલીફ અહીંયા થાય છે, જે પુરુષોત્તમ નારાયણ છે એની સામર્થ્ય નથી જાણતા. પણ મહારાજ બહુ સ્પષ્ટ છે કે પુરુષોત્તમ નારાયણ પોતાની સામર્થ્ય જયારે મૂકે છે ને ત્યારે નીચેની સામર્થ્ય બધી સાફ થઈ જાય, દેખાતી બંધ થઈ જાય, અને ઓલી સામર્થ્ય દેખાય છે, અને પછી જે પણ બોલાય તે એ સામર્થ્ય લઈને બોલાય, હું જ પુરુષોત્તમ છું, હું જ પુરુષોત્તમ છું. તે વાત સાચી છે, કારણ કે ઓલો બિચારો બોલતો જ નથી, પુરુષોત્તમ જ બોલે છે, સમજાય? મારા સિવાય બીજો કોઈ પુરુષોત્તમ નથી, પુરુષોત્તમ નારાયણ પોતે બોલે, એની સામર્થ્ય બોલે, બોલો તો બિચારો હા મુંજાઈને બેઠો. એટલા માટે કોઈ પણ જગ્યાએ વાત લખાણી હોય, કોઈ પણ શાસ્ત્ર લખાણી હોય, મદભયાત વાતી વાતો એમ સૂર્ય સ્તપતી મદભયાત બોહાઈ વાત લખાણી હોય, હું જ પુરુષોત્તમ, હું જ પુરુષોત્તમ, મારા સિવાય બીજો કોઈ પુરુષોત્તમ નથી, મારા ધામને પામીને પાછું પડવું પડતું નથી, વગેરે વગેરે જે શબ્દો લખાણા એ પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી હરિના જ લખાણા છે, એ જ બોલ્યા છે એમ માનજો. એટલે લોકો ક્યાંક ધૂંધવા જાય છે ને કે ગમી શાસ્ત્ર વાંચીને તો એમાં બધાનું પોતાનું સર્વોપરી પણ જ આવે છે, કે ગમી ગ્રંથ લઈને તો આ જ મેન છે એમ, કે આ જ મેન છે એમ, કે એમાં સમજું હું વાત બહુ સાચી છે, અને એમાં જરા ખોટું નથી લખ્યું, કારણ કે ઈ જ મેન છે, પુરુષોત્તમ નારાયણ જ મેન છે, પુરુષોત્તમ નારાયણ છે મેન છે જ કોણ? અને એ બધું જે બોલાણી પુરુષોત્તમ નારાયણ સ્વયં જ બોલ્યા છે. ઓલાને બે દાટી દીધો હતો, જેમ ભૂત વળગે ત્યારે જે ભૂત હોય ઈ જ બોલે. ઓલો બિચારાને ખબર ન હોય શું થયું, એને મારી મારીને તોડી નાખે તો ખબર ન હોય. એ તો પછી જાગ્રત થાય ત્યારે ખબર પડે, ઓળીંબા પડી જાય ને આમ હાથ ઉપર ને બધે ફરફુલા પડી જાય ત્યારે ખબર પડે. એટલે જે કાંઈ બોલાણું એ ઓલા ભૂત દ્વારા બોલાણું, એમ જે કાંઈ બોલાણું પછી પોહાય પુરાણ 18 પુરાણ માંથી પોસાય તે પુરાણ હોય અને ગમે તેટલી મહત્તા કહેવાની હોય તો પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી હરિના મોઢાથી કહેવાની છે એમ ભગવાનના ભક્તો માને તો ગમે તે શાસ્ત્ર વાંચ્યા પછી કોઈ સંશય નહીં થાય, કદી ભગવાન પ્રત્યે શંકાને સ્થાન નહીં રહે. બહુ અદભુત વાત મહારાજ કરી રહ્યા છે. અને જેને વિશે પોતે બિરાજમાન રહ્યા છે તેના પ્રકાશને પોતે ઢાંકીને પોતાનો પ્રકાશ પ્રગટ કરે, જેમ અગ્નિ લોઢાને વિશે આવે છે તે લોઢાનો જે શીતળ ગુણને કાળો વર્ણ તેને ટાળીને પોતે પોતાના ગુણને પ્રકાશ કરે છે. અને જેમ સૂર્ય ઉદય થાય છે ત્યારે તેના પ્રકાશમાં સર્વે તારા ચંદ્રાદિકના તેજ લીન થઈ જાય છે અને એક સૂર્યનો જ પ્રકાશ રહે, તેમ એ ભગવાન જેને જેને વિશે આવે છે ત્યારે તેના તેજનો પ્રભાવ કરીને પોતાના પ્રકાશને અધિકપણે જણાવે છે. અને જે કાર્યને અર્થે પોતે જેવા જેમાં પ્રવેશ કર્યો હોય તે કાર્ય કરી રહ્યા કેળે તેમાંથી પોતે નોખા નિસરી જાય છે. ભક્તજનો અવતાર અવતારી ભેદ મહારાજ દેખાડ્યો. આ વાત હું તમને વારંવાર કહું છું કે અવતાર અવતારી ભેદ આમ છે, આની જેમ છે. હું કીધું મહારાજે, મહારાજ કે જેમ લોઢું હોય, લોઢાનો ગુણ કેવો છે? શીતળ છે. વર્ણ કેવો છે? શ્યામ છે. પણ એની અંદર અગ્નિ જયારે પ્રવેશ કરે ત્યારે વર્ણ કેવો થઈ જાય? લાલ. અને એનો ગુણ કેવો થઈ જાય? ગરમ થાય ને, ગરમ અને લાલ. પણ એ બધું ક્યાં સુધી રહે? અંદર અગ્નિ હોય ત્યાં સુધી. અગ્નિ કાઢ નાખે ત્યારે હોય એમને એમ થઈ જાય છે. એમ જ્યારે જ્યારે જેવી જરૂરી જરૂરિયાત ઉભી થાય તેવી તેવી રીતે ભગવાન અવતાર ધારણ કરે. પણ આમ કરે છે, આમ કરે છે. જ્યાં જરૂર પડે ત્યાં પોતાની એટલી સામર્થ્ય મૂકે છે. એટલે કાળો હોય તો લાલ છમ થઈ જાય, સમજાય? પુરુષોત્તમ નારાયણ જયારે જેમાં સામર્થ્ય મૂકે ને ત્યારે ભાઈ હાથમાં રહે પછી, હે, એને પછી અડાઈ લોઢા ને બોલો ગુમે એવા શરીર જણાતા હો. પણ જયારે એની અંદર અગ્નિ પ્રવેશ કરે ને લાલ છોડ જેવું થઈ ગયું હોય અને ત્યારે એને બાચકો ભરાય કે મારું લોઢું છે, હાથનું સામડું ઉખેડી નાખે કારણ કે એમાં અગ્નિ પ્રવેશ કર્યો. અને અગ્નિ નીકળી જાય પછી લોઢાને તેવડ છે આપણને કઈ કરી શકે? તો બસ એમ વાત છે, જ્યાં જ્યાં સામર્થ્ય જણાણે છે એમાં પુરુષોત્તમ નારાયણ પ્રવેશ કર્યો. અને પ્રવેશ કર્યો એ અવતાર, જેની અંદર પુરુષોત્તમ નારાયણ પ્રવેશ કર્યો અવતાર, અને જેને પ્રવેશ કર્યો છે એ અવતાર. બસ આમ ભેદ છે. તો ભેદ કેમ સમજી? એમાંથી ઉત્પન્ન થયા પાસે એમાં લીન થઈ ગયા એમ. અવતાર અવતારીનો ભેદ નથી. બરાબર યાદ રાખજો, એમ અવતાર અવતારીનો ભેદ નથી. એક એવા પુરુષોત્તમ નારાયણ એ તો એક જ વાર આવે છે, બીજી વાર આવતા નથી. અને એમાંથી પ્રગટ થાય લીન થાય ને તો અમે આવ્યા નહોતા ને આવશું ક્યાંથી? એ ઊભું ન રહે વાત, એક જ વાર પધારે છે. પણ જ્યારે જયારે જરૂરિયાત ઉભી થાય ત્યારે તેવા તેવા કાર્યને અર્થે પોતાની સામર્થ્ય કોઈમાં ને કોઈમાં મૂકે છે અને ત્યારે લાલ છોડ થાય, કોઈ નડવા ન દે, ભૂકા કાઢે અને હામે હોય ને ભૂકા જ કાઢી નાખે. રાવણ હોય તોય ભલે, કંસ હોય તોય ભલે, શિશુપાલ હોય તોય ભલે, દંત વક્ર હોય તોય ભલે, હિરણાક્ષ કે હિરણકશિપુ હોય તોય ભલે, પછી એને પડખે ફરકવા ન દે. પણ સામર્થ્ય માત્ર પુરુષોત્તમ નારાયણની છે. આમ સમજવું એ અવતાર 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 અને અવતારીનો ભેદ છે. અને જે કાર્ય અર્થે પોતે જેમાં પ્રવેશ કર્યો હતો તે કાર્ય કરી રહ્યા કેડે તેમાંથી પોતે નોખા નિસરી જાય ત્યારે તો તે પંડે જેવો હોય તેવો તેવો રહે છે. અને તેમાં જે અધિક દૈવત જણાતું હતું, તેમાં જે અધિક દૈવત જણાતું હતું તે તો પુરુષોત્તમ ભગવાનનું હતું. એમાં જે વિશેષ સામર્થ્ય જણાણી એ તો પુરુષોત્તમ ભગવાનની હતી એમ જાણવું. એવી રીતે સર્વના કારણ ને સદા દિવ્ય સાકાર એવા જે, હવે સમજવા જેવી વાત, અત્યાર સુધી મારા શું કહેતા હતા, એમાં જે સામર્થ્ય જણાણી એ પુરુષોત્તમ નારાયણની હતી. તો આપણા મનમાંથી વળી પુરુષોત્તમ કોણ હશે? તો મહારાજ કહે, જો હવે એવી રીતે સર્વેના કારણ ને સદા દિવ્ય સાકાર, સર્વેના કારણ બધા જેની અંદર સામર્થ્ય મૂકે કાર્ય અવતાર કહેવાય, અને જેને સામર્થ્ય મૂકે એને કારણ અવતાર કહેવાય. એટલે સર્વેમાં જેને સામર્થ્ય મૂકી છે એ પુરુષોત્તમ નારાયણ, અને સર્વના કારણ અને સદા દિવ્ય સાકાર એવા જે પુરુષોત્તમ નારાયણ, જે વાત હાલી આવે છે જ્યાંથી બધી સામર્થ્ય આવે છે, એવા જે પુરુષોત્તમ નારાયણ, એવા જે પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણ તેની મૂર્તિ વિશે સાકરના રસની મૂર્તિની પેઠે ત્યાગ ભાગ સમજવો નહીં. એવા જે પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણ, પ્રત્યક્ષ કોને કહેવાય? સામે બેઠા છે. કોણ બેઠું સામે? મુરલી બગાડતા કે હાથમાં ફૂલવાળા ત્રણ છોકલા વાળી પાઘના દરતલ? મહારાજ કે પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણ તેની મૂર્તિની વિશે સાકરના રસની મૂર્તિની પેઠે ત્યાગ ભાગ સમજવો નહીં. આમાં સમજવો ત્યાગ ભાગ. આ જે છે એમાંથી એમ જ હશે કે કોઈ કે સામર્થ્ય મૂકી હશે જેને કારણે લાલ થી અડવા નહીં દેતા? મહારાજ કે નહીં, ત્યાં છે એ જ અહીંયા છે, અહીંયા છે એ જ ત્યાં છે. ને જેવી મૂર્તિ દીઠી હોય તેનું ધ્યાન ઉપાસના ભક્તિ કરવી બરાબર. પાંચમું હામ વાંચી લેજો ને ફરીને પાછું આવવા જોઈએ. એની ધ્યાન ઉપાસના કરવી જે પ્રત્યક્ષ સ્વરૂપ મળ્યું છે. પણ તેથી કાંઈ પૃથક ન સમજવું. અને તે ભગવાનમાં જે દેહ ભાવ જણાય છે તે તો નટની માયાને પેઠે સમજવો. અને જે આવી રીતે સમજે તેને તે ભગવાન વિશે કોઈ રીતે મોહ થતો, આવી જેની સમજણ થાય એને કોઈ દાડો ભગવાનની પ્રત્યે મોહ ન થાય. ભગવાન ગમે તેવો દેશકાળ મોકલે તો કોઈ દાડો સંશય ન થાય. અને આ વાર્તા છે તેને તે કેને સમજવામાં આવે છે? તો જેને એવી દ્રઢ પ્રતીતિ હોય જે હજી મારે પાકું કરો. આ વાત કોને સમજવામાં આવે? તો કે જેને દ્રઢ પ્રતીતિ હોય જે આત્યંતિક પ્રલય થાય છે ત્યારે પણ ભગવાનને ભગવાનના ભક્ત તે દિવ્ય સાકાર રૂપે કરીને અક્ષરધામની વિશે દિવ્ય ભોગને ભોગવતા થતા રહે છે. અને તે ભગવાનનું રૂપ ને ભગવાનના ભક્તના રૂપ તે અનંત સૂર્ય ચંદ્રના પ્રકાશ સરખા પ્રકાશયુક્ત છે. એવી જાતની જેને દ્રઢ મતિ હોય તે જ આ વાર્તાને સમજી શકે છે. આ કોને સમજાય? તો કે આત્યંતિક પ્રલયને અંતે પણ જે પુરુષોત્તમ નારાયણ એનું ધામ એના મુક્ત કોટાન કોટી સૂર્ય ચંદ્રના પ્રકાશયુક્ત પ્રકાશમાં રહે છે એ જ પોતે આ છે. આવી જેને વાતની હાંપડી એને જ ઘેડ બેહેમ છે. ભક્તો, હકીકત તમારે બધાની શિબિર દર વર્ષે ભરવી જોઈએ. એટલા માટે કહું છું કે આ વાતનો વેપાર શિબિર સિવાય ક્યાંય કરી શકાતો નથી. સમજાય? આ બજારમાં વેચવા જવાય એમ નથી. આ વેપાર તો ખીચાનો ગોળ જેવો છે, અહીં જ વેપાર થાય. બાકી વેપાર આવો થતો નથી. કાલે જે કરી ભગત મને કહેતા, મને કહે સ્વામી સત્સંગમાં 40 વર્ષથી શું કે, અને ઘણી જગ્યાએ ફરી આવ્યો પણ આજ હા પડી કે મહારાજ એ સર્વોપરી ભગવાન છે. એટલે આમ તો મને એમ ના કીધી હતી નહીં જાતા એમ કે ત્યાં ન જવાય, તોય આવ્યો કે તો શરીર ભગત લ્યો. એ કે આવ્યો એની પાછળ કારણ છે. અમદાવાદમાં તમારી કથા બેઠી હતી કે મેં કીધું હા ત્યારે હું આવ્યો હતો કે સારી વાત. એ કે આવ્યો તેમને કેસેટ લઈ ગયો કે સ્વામીને વાતો લઈ ગયો તો બીજું કાંઈ કીધું, બે કેસેટો લઈ ગયો. એ કે લીધા પછી 2-3 મહિના તો પડી જ રહ્યા, ધૂ ચડી ગયો કે, અને એક દાડો વળી આમ ઉમંગ ચડ્યો ને ચડાવી ચડાવી પછી હજી સુધી ઉતારી જ નથી કે ગહી નાખી કે, અને પછી મને કોણ રોકીએ કે નહીં જતો એમ. પછી મને ઘણો પ્રયાસ થયો પણ મેં કીધું હું તો જવાનો જ, હું હવે રોકાવાનો. અને ભક્તો જો, અમે તમને કદી કહેવાના નથી કે તમે અહીં નહીં જતા. તમારે શું કામ કેવું પડે? અને કેવું પડે એટલી કચાશ અમારી કહેવાય, અહીં નહીં જતા. જાજો, તમને જ્યાં ઠીક પડે ત્યાં જાય, બધી આટો મારી આવજો. સમજે? પછી આવજો, બધે ફરીને આવજો. અને બધે ફરીને આવે એની મજા વધારે આવે. નતર એનું મન બે આવે પણ મન બીજે રહે. એને કહે બધે જઈ આવવાનું, બધે આટો માર્યો. પછી આવશો તઈ જ્યારે ત્યારે તમને ખબર પડશે ક્યાં શું મળે છે, ક્યાં શેનો વેપાર છે. અમને ડરે નથી, એવો ડરે નથી કે આ બીજે જ આપીશ નહીં આવે, એવો જરાય સંકલ્પ પણ નથી. અને ન આવે તો એવું કે આપણે નક્કી નથી કર્યું પાછું કે આવવો જ જોઈએ. ખપ હશે તો આવશે, ન ખપ હોય તો કાંઈ નહીં. અને એવું મહારાજ અમને આજ્ઞા પાછી નથી કર્યું, આટલા નથી કર્યું. સત્સંગીને તો ભૂખા કાઢી નાખશે એમ કીધું નથી, એટલે એની ઝંઝટ નથી. હું તો કેમ રોકવા પડે, કાંઈ જાશો નહીં, નહીં જાશો નહીં, કચાશ જ છે એમ. તમને હું સંતો પાસે ન રોકીએ, ભલે ને બધે જવું જ જાય. હે, હું કામ ડરો હોજી? ડર છેલ્લું કાચું કામ છે ને આપણું, ત્યારે ડર હોય ને કે ક્યાંક પાકું ભળી જાય ને ચોટી જાય તો કાચું છે ત્યારે ને કહોજી. ઓલો વરસાદ વરસતો હોય અને ત્યારે અમુક જગ્યાએ પાણી ન હોવા જોઈએ, ધાબુ હોય ને આમ આમ કોર કે શું કામ કરી રાખે એને ખબર છે. આની ઉપર જાય તો છૂવો થાય એમ, તૈયારી પાડી કરવી પડે ને. ભલે ને ઉપર થઈને દડીને ઉઈ જતું, જો વોટરપ્રૂફિંગ જ કરેલું હોય તો ક્યાં ને ડર જ છે એમ. ભક્તો, અમને તો વિશ્વાસ છે કે આ શિબિરમાં જે કોઈ ભક્તો આવશે વોટરપ્રૂફ થશે, કે જ્યાં માયા લીકેશ ન થઈ શકે, એટલે ડર જરાય નથી. અને કાચું રાખવું નથી, રહેવાય નથી દેવું. અને હવે તો થોડું કડક કરતું જવું છે ને આપણે પાછું, ઢીલું નથી રાખવું. આવતી શિબિર તમે આવશે ત્યારે ખબર પડશે આથી દોઢી કડક કરવી છે, જેને આવું એ આવજો, ન આવો તમારી મરજી. આ વખતે મિષ્ટાન પીરસાય છે ને એ આવતી ફીર બંધ થવાનું છે. લખ્યો વળી પાછી શિબિરમાં આવો ડાયાબિટીસ થઈ જાય, ઉપાધિ ને કે નવ દાડા ખૂબ લાડવા ખાતા ને ડાયાબિટીસ થઈ ગયા. આપણે તો ડાયાબિટીસ કાઢવા હાટું શિબિર કરીએ છીએ, ડાયાબિટીસ નીકળી જવી જોઈએ. અને દેહની નીકળી જાય અને જીવની નીકળી જાય, બે ડાયાબિટીસ કાઢી નાખવાની છે. અને મહારાજ સુધી પોગાય એવો જીવને શુદ્ધ કરવાનો છે. તમે લાવો ને કોકને તો જરાક તમારી જેવો લાવો છો, સમજાય? હાવ ઢીલો પોસો નહીં પકડતા હતા, પછી એને મજા નો, તમને મજા નો, અમને મજા નો આવે. તમે લાવે ને તમને છૂટ, બે ને પાંચ ને દસ ને, પણ ફરજિયાત પૂજા કરનારો ને એને લાવજો, સમજાય? ફરજિયાત. અને કાતો પૂજા લેવાના તાન વાળો હોય એને લાવો, ગમે એમનો લેતા આવો, હાલો મજા આવશે. એને હું એ મજા આવે કો, એને મજા નો અને બહાર જઈને તમારી મજા ટાળી નાખે. એને કરતા ઢીલા પોસે એવું ને આવડે સંખ્યા વધારી દેવી. સંખ્યા વધે તો સારી વાત છે, પણ કેવી વધવી જોઈએ? જેને છેલ્લો જન્મ કરો છે ને એવી સંખ્યા વધવી જોઈએ. અને તમતાર તમારે વ્યવહાર બહુ રહેતો હોય અને તો ન આવો તો કઈ એવી કઈ ખરખરો નથી, કારણ કે તમારે અને તમે નહીં વ્યવહાર કરો તો કોણ કરશે? કારણ કે ભગવાને દયા કરી અને આ જન્મ જ વ્યવહાર કરવા હાટું આપ્યો છે. અને ભજન તો બીજા જન્મી થાય, સમજી લો તમે. બાકી વ્યવહાર ક્યાંક અટકી ગયો તમારો, માનો રહી ગયો, રોકાઈ ગયો, તો બીજા જન્મે આના પાછું દેણું ચૂકવાતું નથી કઈ. બીજા જન્મે માનો કે અહીંયા ક્યાંક જન્મ ગુજરાતમાં મળ્યો તો હીરા અને બધું આ મળે, લઈને બીજા ક્યાંક પાકિસ્તાનમાં જન્મ મળ્યો ને હીરા ન હોય, કાંઈ ન હોય, એટલે બધું કરી કમ્પ્લીટ કરી અને પછી બે દાડા વધે બે દાડા આવું, ત્રણ દાડા વધે ત્રણ દાડા આવું, એક દાડો વધે એક દાડો, વ્યવહાર પતાવતા પતાવતા વધે તો પછી આપવું અહીંયા એટલો સમય કાઢવો, એક દાડો બે દાડા ત્રણ દાડા ચાર દાડા, જે પ્રમાણે તમારો ટાઈમ બચ્યો વ્યવહારમાંથી એટલો કાઢવો. અને ન બચે ટપાલ લખી નાખ્યું, સ્વામી આવવાની ઈચ્છા બહુ હતી પણ હમણાં કામ બહુ આવી ગયું એટલે શિબિરમાં આવી નથી. એમ તમ તાર સંતોષ માનજો કે સારું થયું, બિચારો વ્યવહાર તો થઈ ગયો, એક કામ તો થયું, હવે એને મોક્ષની જ વાત બાકી રહી, વ્યવહારનું પૂરું થઈ ગયું. એટલે એક કામમાંથી નવરો થઈ ગયો, ખાલી મોક્ષની બાબત અધૂરી રહી, એ તો બીજા જન્મે કરી નાખશે. એટલે તમતા તમે નિરાતે આવજો, હોવ અમે બીજે શરૂ કરી દેવું, તમે કોઈ ત્રીજે કોઈ ચોથે કોઈ પાંચમે નોમ નદી દશમ દી પૂર્ણ હોતી થઈ જાય એટલે દશમ હવાર પગી જ જવું. આમ તો નોમે આવી જાવ, શેરડી ઉત્સવનો લાભ મળે ને શેરડી ઉત્સવ આવતા વર્ષે રાખવાના છે, એટલે નોમે તો આવી જ જવું તમારે, બરાબર છે ને? કારણ કે બધી કરવું પડે ને ભાઈ, આ તો સંસાર છે, વ્યવહાર કઈ થોડા સાધુ કરી દેવાના, એ તમારે જ કરવો પડે. અને વ્યવહારની આટે આવી એ ઉપાધિ સાધુ શું કાઢવાના હતા કોજી, એ બધી કેટલી ઉપાધિ. એટલે શાંતિ ભજન થાય એવું બધું વ્યવહારનું બધું સેટિંગ કરવું જ પડે. અને સમાજમાં આપણું નામ સારું હોય, લોકો આપણને પાંચ સમજતા ઓળખતા હોય, ક્યાંક જાય તો આપણી છાપ પડતી હોય, અને પછી વ્યવહાર સરખો ન કરતી બરાબર ન કહેવાય ને. અને સમાજમાં એમ થવું જ ઘણા, બાકી કેવું પડે? ધીરુભાઈને કોઈ ન આંબે એમ, બાકી એનો બંગલો બંગલો બધું ટોપ બનાવ્યો, મકાને સરસ છે, ગાડી ટોપ, હમણાં ફેક્ટરી હારી લીધી એમ, જોરદાર કામ, બાકી બિલ્ડરનું કામ ભૂકા કાઢે, એમને કોઈ આંબે નહીં. અમારા ગામમાં એ જ બધા કરતા શ્રેષ્ઠ એમ, એ આવે પછી લગ્નની અંદર અમારે અહીં પંક્તિ પડે એમ, પછી ધીરુભાઈ નો આવે તો હાલે, એને પંક્તિ જ પાડવાની છે જન્મો જન્મ. તમને હાવ હાવ ચૂકો, તમે અહીંયા જયારે આવો છો ને ત્યારે આ રૂપ થઈ જાઓ છો, ઘેરે જાઓ છો ને ત્યારે ઈ રૂપ થઈ જાઓ છો. મહારાજ ન કીધું, નાયણદાસ આવ્યા વડતાલમાં સમાધિ થઈ ગઈ, મહારાજ ને કે મહારાજ આને સમાધિ થાય છે? પેલા સાધુ તમે ઘેરવી ગયા હતા, મહારાજ સમાધિ થાય છે? મહારાજ કે આ પૂછો ને, તો નાયણદાસ ને કીધું, એટલે ઘેરે સમાધિ થાય તો કરું જ થાય કે? મહારાજ કે ઘેરે જાય ને ત્યારે અમને ભૂલી જાય છે, અહીંયા આવે ત્યારે ઘરવાળાને ભૂલી જાય છે કે? એમ તમે ભલે આ બધા સાંભળો છો ને તોય તમે જોજો આવતા વર્ષે આમાંથી કેટલા બે દાડા ભરશે, કેટલા ત્રણ દાડા ભરશે, કેટલા ચાર દાડા, એમ આમાંથી જો હા નવ દાડા ભરેવા તો આમાં કોકો ચૂરી નીકળશે પાછા. તમને ગમે એમ કહે ને, ગમે એમ કહે, લિહાટ મારી ગયા છે, એરો લિહાટ મારી જાય ને, પછી ગમે ચાલે ફેરો ને તો સબકો જ ન પડે, એમ એવા લિહાટ મારી ગયા છો ને તો સબકો જ નથી પડતો. હવે ભાર મૂકી દેવો, જેમ હાલે માલવા દેવો, ખરા છો ભાઈ, માથું ધૂણાવો. અજાણ્યા કહો આ તો મને અમને તો ખબર છે એટલે વાંધો ના, બાકી અજાણ્યા હોય તેમ લાગે બાકી આ ભક્તો રંગાઈ ગયો, ફોર શિબિરમાં બધા આવશે ને બીજા એટલે લેતા આવશે તો મંડપ નાનો પડશે, ના ના એમ એટલો જ નાખવાના, કારણ કે અમને ખબર તમે કાંઈ ફેરફાર કરવા નથી છો, એમને રહેવાના. હશે આમાં 2% શુરવીર જેના મનમાં એમ હશે ખરેખર છેલ્લો જન્મ કરવો હશે એ ફેરફાર કરશે. અહીં તો દેહનું રાખવું છે, સંબંધીનું રાખવું છે, વ્યવહારે રાખવો છે, અને વધે તો ભજન કરવું છે. બોલો, એ બધું કરતા કરતા વધે તો કરવું છે. તમને ખબર, માંગડ આવે ને તો શું આપે? કાંધું આપે, કાંદાને લઈને હુંડલો ભરી નાખે, લે ઈ છોડીને ખાઈ લે કાંદાના હુંડલામાં. તમારું બધું કામકાજ આવું છે, શું નુકસાન જતી હતી? પણ તો ઉભી પૂછડીએ ભાગ્યા ને, હવાર વહી ગઈ બપોર પક્ષ, તેમ બપોર ની સાંજે પક્ષ, ફરક શું પડવાનો? પણ જીવ અનાદિ કાળથી આમાં આમ માયે ને એકમેક થઈ ગયો છે ને, ઘેરે જશે ને ત્યારે હાશ એમ થાય, નતર ઘેરે જેટલા ગયા ને એમાંથી કેટલાય ઘર એવા છે અંધારિયા છે, કદાચ ઘરમાં પંખો હશે અથવા તો નહીં પણ હોય, સમજાય? અને ઘરને ફરતી દિવાલ કદાચ કરી છે અથવા તો નહીં પણ ગઈ, વાડ હોત એવા ગયા છે નહીં કહેવાય. હે, પણ તોય ઘેરે જાય ને ત્યારે હાશ એમ થાય. અહીંયા ગમે એટલું હોય તોય જીવને ચોંટાડતું નથી. એનું કારણ હું, હજી ભગવાનનું મંદિર, ભગવાનના સાધુ, ભગવાન એ જ મારા છે, આ નથી પડી. હજી એટલું ઝૂંપડી જ પોતાની મનાય, એ ઘર જ પોતાનું મનાય, અને જે પોતાનું મનાય ના જ હાશકારો થાય હાશ. એટલે ખબર નહીં હવે કેમનું થાય, તમારું કેટલો ફેરફાર કરો છો. આમાં લગભગ 76% ઓળખું છું, આ બધા લગભગ દર વર્ષે આવે જ છે, પણ મેં કીધું એમ જ આવે છે. આમાંથી 10% બેઠા છે કે જે પૂરી શિબિર ભરે છે, અને આવતા વર્ષે કદાચ બહુ ઓલું કડક કર્યું એટલે 2% વધે, 12% થાય. બાકી આમાં કે 82% રિઝલ્ટ આવે એવી આશા નથી અમને. હા, આવશે ખરું, જે દાડ તમને એમ થઈ જાય કે હવે તો બસ ભગવાન પામી જવું છે, ફરી વાર જન્મ નથી લેવો, આખું વરહ કૂટણું કર્યું, આખું વરસ કૂટણું કર્યું 365 દાડા, એમાંથી 9 દાડા કાઢવામાં કઈ મોટી વાત છે? 9 દાડા તો કાઢી જ નાખવા છે. અને દિવાળીના દાડે પગી જાવ તો બેસતા વર્ગ સંતોના સાનિધ્યમાં બેસતું વરહ કરવું છે, કે જેથી કરીને આખું વરહ હારું જાય એવો સંકલ્પ કરશે, એ મેદાન મારશે. પણ એ કોક કોક કરશે, થાત કરજો, કર્યા જેવો છે. બેસતું વરહ દેહના સંબંધ મળવા જાઓ એને કપાળ સામું જોજો. હે, વિધવાના કપાળ જેવું કપાળ હોય, કોઈના કપાળમાં ભગવાનનું ચિહ્ન ન હોય. ભલે હું તો કહું વૈષ્ણવ ભક્ત, પણ વૈષ્ણવનું હોવું તો જોઈએ ને, કોઈનું નહીં. હવે એની હારે તમે રામ રામ કરવા જાઓ, જય સ્વામિનારાયણ કરો, ન્યા તમને મળે હું, ખાલી કુવા કુવો હાઈક હાઈક જ કરો, એમાં કઈ એક કુવ પાણી બહાર નીકળે? તે ભલામણા ભરેલા કુવા પાસે જવાય, ન્યા તમારે કુવ હાંકવાની જરૂર ન પડે. મેં અમે અમે ગયા હતા બિહાર, તે ન્યા શું કરે ખબર, અવડું દાંડિયો લે 3-4 હાથનો, પછી એક હાથે કોહ જેવું ટાંગે અને બીજો પગ હા ઉપર પાણી, ઈ ઉભો રહીને એક પગરામ દબાવે એટલે ફાટ દેખાનું, કોહ બહાર નીકળીને ઠલવાઈ જાય. એટલું આમ એટલું આમ જ કરવાનું, આમ આમ આખો ભરેલો કુવો, મને એમ છે 3 મશીન જેટલું કામ કરતો હોય છે. બોલો, એમ ભક્તો ભગવાન સંતો ભક્તોની હારે દિવાળી બેસતું વરહ જાય ને તો કામ થાય, આખું વરહ ભગવાન સાંભળે. ઓલા જગતના જીવને હું લેવા દેવા પડે હોય, પણ હજી ક્યાં મનાય છે? હજી ખોટું મનાતું જ નથી, ગમે એમ તમે કરો ને ગમે એટલી કરો ને ઉપાયથી, પણ તો એ જ હાચા મનાય. નહીં તો ગાળ્યું દેતો હોય ને, કારણ કે નિયમ ધર્મ થોડા પાડતો ને, તને ગાળ્યું દેતો હોય તોય મળો, ન્યા જ્યાં સમય કરવા જાય. બોલો, એ જીવ આજકાલથી નહીં, અનાદિકાળથી આવો અવળો જ છે. આવો અવળો નો તો ધામનો પગ્ય હોય, કોઈ અત્યારે સુધી અહીં બેઠા હોય, અત્યારે અક્ષરધામનો બેઠા હે મહારાજની મોજ નો માણતા હોય, પણ આપણે અવળાઈ નો કોઈ પાર નથી. તો એ ભગવાન બહુ દયાળુ છે, વારે વારે જન્મ આપે. બાકી જો એ ભગવાનજી બીજા કોઈ ભગવાન હોત ને તો જન્મ જ ન પઠ્ઠા મૂકો, એવી આપણે અવળાઈ છે. લ્યો, ખેર તમારી વાત નહોતી, આ તો મેં પસ્તાવી બધી વાત કરી, આપણે આગળ ચાલો. મહારાજ બહુ સરસ વાત કે, મહારાજ કે આત્યંતિક પ્રલયને અંતે પણ એક ભગવાન, ભગવાનના મુક્તન, ભગવાનનું ધામ રહે છે. અને એ બધા કેવા છે? તો કે અનંત સૂર્ય ચંદ્ર પ્રકાશ સરખા પ્રકાશયુક્ત, એવી જાતની જેને દ્રઢ મતી હોય તેને આ વાર્તાને, તેજ આ વાર્તાને સમજી શકે. અને એવા તેજોમય દિવ્ય મૂર્તિ જે ભગવાન, તે જીવોના કલ્યાણ અર્થે ને પોતાના વિશે 9 પ્રકારની ભક્તિ જીવોને કરાવવાના અર્થે કૃપા કરીને પોતાની જે સર્વે શક્તિ ઐશ્વર્ય પાર્ષદ તેને સહિત થકા મનુષ્ય જેવા થાય છે, ત્યારે પણ જે એવા મર્મના જાણનારા છે તે ભગવાનનું સ્વરૂપ અક્ષરધામને વિશે જેવું રહ્યું છે, તેવું જ પૃથ્વી વિશે જે ભગવાનનું મનુ સ્વરૂપ રહ્યું છે તેને સમજે છે. પણ તે સ્વરૂપને વિશે ને આ સ્વરૂપને વિશે લેશ માત્ર ફેર સમજતા અને એવી સમજણ વાળા જે છે તે અક્ષરધામમાં જે સ્વરૂપ રહ્યું છે એ સ્વરૂપ એવા દિવ્ય પાર્ષદો મુક્તોની સાથે જ આ પૃથ્વી પર પધારે છે એ સ્વરૂપ જેવું છે એવું જ આ સ્વરૂપ છે મનુષ્ય કૃતિ તન્ને ધારણ કર્યું એ સ્વરૂપ માને મહારાજ કેમ પ્રત્યક્ષ એમાં લેશ માત્ર નો ફેર રહેતો નથી. અને આવી રીતે જેને ભગવાનને જાણ્યા તેને તત્વે કરીને ભગવાનને જાણ્યા કહેવાય અને તેને માયાની નિવૃત્તિ થઈ કહેવાય અને એમ જે જાણે તેને જ્ઞાની ભક્ત કહી આમ સમજે એને જ્ઞાની કહેવાય ને તેને એકાંતિક ભક્ત કહીએ. અને આવી રીતે જેને પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપની દ્રઢ ઉપાસના હોય પ્રત્યક્ષ સ્વરૂપની દ્રઢ ઉપાસના હોય અમે રીજ ઉપાસના હોય ને તેને ભગવાનના સ્વરૂપમાં કોઈ દિવસ માયિકપણાની પાણાનો સંશય ન થતો હોય ને તેને કદાચિત કોઈ કુસંગને યોગ્ય કરીને અથવા પ્રારબ્ધ કર્મ યોગ્ય કરીને કઈ અવળું વર્તાય જાય તો પણ તેનું કલ્યાણ થાય. માનો કે એનાથી ક્યારેક દેશકાળે કરીને અવળું વર્તાઈ ગયું માને ભગવાનની આજ્ઞા લગારે ક્યાંક ચુકાઈ ગઈ અથવા પ્રારબ્ધ વશે કરીને. પ્રારબ્ધ એટલે આપણે પાછી પ્રશ્ન કરીશું સ્વામી આપણે જયારે હરિભગત થયા ત્યારે પ્રારબ્ધ તો બધું મારે માગી લીધું પણ સ્વામી વાતમ લખ્યું. શું વાતમ લખ્યું? સ્વામી કે આજનું જે કરેલું કર્મ આવતીકાલ માટે એ પ્રારબ્ધ બની જાય છે. આવતીકાલ માટે પ્રારબ્ધ બની જાય. બની શકે શક્ય છે કે કારક એવું રૂપ જોવાઈ ગયો શબ્દ સંભળાઈ ગયો જેને અવલંબને કરીને એ પાંચ દાડા પછી જ પૂર્યો જેને અવલંબને કરી ઇન્દ્ર અંતગણ ક્યારેક એનું ધાર્યું કરી ગયા પણ નિશ્ચય આવો છે તો મહારાજ કેનો મોક્ષ બગડશે નહીં. ફુકામ ઇન્દ્ર અંતગણ એનું ધાર્યું કરી ગયા પણ મહારાજની મોટે તેના હાથમાં આવશે ત્યારે ઇન્દ્ર અંતગણને પછાડી એનું ધાર્યું નહીં કરતા એનું પ્રાયચિત કરી નાખીને પણ શુદ્ધ બની અને ભગવાન રીજે એવું એ મુમુક્ષ કરી શકશે કારણ કે એને બળનો આધાર મોટો છે ભગવાનનો એને આધાર છે તો પણ તેનું કલ્યાણ થાય. અને જો આવી રીતે ભગવાનને જાણ્યામાં જેને સંશય હોય ને તે જો ઉર્ધ્વ રહેતા નિષ્ઠિક બ્રહ્મચારી હોય આવી રીતે ભગવાનને સર્વોપરી ન સમજતો ઉર્ધ્વ રહેતા નિષ્ઠિક બ્રહ્મચારી હોય ને મહાત્યાગી હોય તો પણ તેનું કલ્યાણ થવું અતિ કઠણ છે. આવી જેને સમજણ દ્રઢ નિત થઈ આવી સર્વોપરી નિષ્ઠા જેને દ્રઢ નિત થઈ એ મહાત્યાગી ઉર્ધ્વ રહેતા પુરુષ હોય તો પણ એને કલ્યાણ થવું મહાકઠણ. કલ્યાણ થવું એટલે મહાકઠણ, કલ્યાણ થવું મહાકઠણ એટલે એની અધોગતિ થાય એમ નહીં માનતા તમે પણ મહારાજ સુધી પહોંચવું એને માટે મહાકઠણ છે. અને જેને પ્રથમ એવો દ્રઢ નિશ્ચય કર્યો હોય જે જયારે આત્યંતિક પ્રલય થાય છે તેને અંતે પણ ભગવાન સાકાર છે એવી રીતે ગ્રંથિ હૃદયમાં પડી હોય ને પછી જો તેને તેજોમય અલિંગપણું જે શાસ્ત્રમાં કહ્યું હોય તેનું શ્રવણ થાય એવી વાત કોઈક થકી સાંભળે તો પણ તેને સંશય થાય નહીં. કેમ જે તો એમ સમજે જે ભગવાન તો સદાય સાકાર છે પણ નિરાકાર નથી અને તે જ ભગવાન રામકૃષ્ણાદિક મૂર્તિઓને ધારણ કરે છે. એવી રીતે જેની દ્રઢપણે સમજણ હોય તેની પરિપક્વ નિષ્ઠા જાણી એવી રીતે શ્રીજી મહારાજે પોતાના ભક્તજનની શિક્ષાના અર્થે પોતાના સ્વરૂપની જે અનન્ય નિષ્ઠા તે સંબંધી વાર્તા કરી. એ જ આત્યંતિક પ્રલયને અંતે પણ જે પુરુષોત્તમ નારાયણ રહે છે જે સદાય સાકાર છે એ જ રામકૃષ્ણ આદિ અવતારનું ધારણ કરે છે અને એ જ આ પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણ છે એવી જેને દ્રઢતા થઈ હોય અનન્ય નિષ્ઠા હોય તે સંબંધી વાર્તા કરી તેને સાંભળીને સર્વે પરમહંસ તથા હરિભક્ત શ્રીજી મહારાજના સ્વરૂપની એવી જ રીતે વિશેષ દ્રઢતા કરતા એવી જ રીતે એટલે સર્વોથી પર જે તત્વ એ જ આ મહારાજ છે એ અનન્ય નિષ્ઠા દ્રઢ કરતા આવા ઇતિ વચનામૃત પંચાળાનું સાતમું થયું એની સાથે પંચાળા પ્રકરણ પણ સમાપ્ત થયું એની સાથે શિબિરનો કાર્યક્રમ પણ અહીંયા પૂર્ણ થાય છે. સહજાનંદ સ્વામીમાં વલ્લભ ભક્તો આપણે 9 દિવસથી ભગવાન શ્રીહરિને રીઝવવા માટે પરમપૂજ્ય આચાર્યજી મહારાજ પરમપૂજ્ય ભાવ્ય આચાર્ય શ્રી લાલજી મહારાજ એને વહાલા એવા સંતો ભક્તો બધાને રાજી કરવા માટે ભગવાન જેવું સુજાડે તેવું જ્ઞાન પીરસી રહ્યા છીએ. પણ ભક્તો વચનામૃત ગ્રંથ એ તો સાગર છે, આગળ ખાબોચ્યું નથી કે એનું કોઈ ઉલેચી શકે. એટલે વચનામૃત ગ્રંથ એની કથા કરવી, બહુ કથા કર્યા પછી અનુભવ સહિત તમને કહું છું કે જેટલી વચનામૃતની કથા ગહન છે એટલી કોઈ કથા ગહન નથી. ને તો ભક્તો અમારી સહજ પ્રકૃતિ છે, બધા સંતો જાણે કે ગમે ત્યાં પ્રવચન કરવાનું હોય, ગમે ત્યાં કથા કરવાની હોય તો કોઈ દી વાંચીને જાવું કે ગોખીને જાવું કે નક્કી કરવું કે આજે આમ બોલવું છે એ મારી પ્રકૃતિમાં જ નથી. ભગવાન જે બોલો એ બોલીએ, પણ વચનામૃત ગ્રંથ એવો છે જેને જોઈને પછી અહીંયા બેહવું પડે છે અને તોય પણ મહારાજને વારંવાર પ્રાર્થના કરાવી પડે કે મહારાજ હોહરવા કાઢી નાખજો, એટલો ગહના ગ્રંથ છે. કારણ કે ઘણી વાત એવી છે કે આપણને સમજાય છે પણ એ પછી તમને સમજાવવાની છે એટલે વધારે કઠણ છે. પોતાને સમજી શકાય એ હજી સરળ છે, પણ તમારા જીવમાં અને એમાંય ભક્તો મહારાજને હા પડાવી કે મહારાજ સર્વોપરી છે, અને ખોટે ખોટે આ નહીં, અહીંયાથી ગયા પછી પણ જિંદગીમાં ન ફરે, કદાચ સંજોગ વછાત શિબિરમાં ન આવી શકો, પરંતુ આ વાળી લિંગઠ ગાંઠ કદી ન છૂટે એ દ્રઢ ગાંઠ વાળવા માટે આ કથા કરીએ છીએ. અતિ ગહન છે, પરંતુ તેમ છતાંય શ્રીજી મહારાજના રાજીપાને કારણે, મહારાજના રાજીપાને કારણે વચનામૃતની કથાને સમજાવી શકીએ છીએ એનો આનંદ છે. અન ભક્તો, વચનામૃતની કથાથી અહીંયા આવેલા અથવા તો નહીં આવેલા પણ ભગવાનના ખરેખરા સંતો, ભગવાનના ખરેખરા ભક્તો આ કેસેટોને સાંભળીને પણ રાજી થાય છે, ઋણ આશીર્વાદ પાઠવે છે, જેનું પરિણામ છે કે જેથી કરીને આ ગ્રંથને સમજાવી શકાય છે. આપણા મોટા ઉત્સવમાં ભુજમાંથી બહુ મોટા સંત આવ્યા હતા, અને ત્યાં ગયા પછી એણે એક પત્ર મારા ઉપર લખ્યો હતો. પત્રમાં એણે સાફ સાફ લખ્યું હતું કે સ્વામી ઉત્સવમાં આવ્યો, મને બહુ આનંદ થયો, અને ઉત્સવમાં વાત મહારાજ નિષ્ઠાની થતી હતી, અને ત્યાંથી હું પહેચાન કેસેટ લઈ ગયો કે પછી, અને પહેચાન કેસેટ મેં સાંભળી, મારા હૃદયમાં અતિ આનંદ થયો, મેં મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ આવા સાધુને દીર્ઘાયુષ્ય આપજો કે. અને એણે બહુ સ્પષ્ટ લખ્યું હતું કે સ્વામી આવી વાતો હવે મારે અહીં નથી થતી, અને અમારી જેવા ગઢડા વૃદ્ધ સંતોને ગમે છે પરંતુ હવે એ બધું ગ્રાહ્ય થાય એમ નથી, અને તમે આ પાછી વાતો લંડનમાં જઈને કરી એટલે મને વિશેષ આનંદ થયો, ને તો મારા મનમાં એક ભાવના હતી કે વિદેશ જેટલા જાતા હશે એટલા બધા રૂપિયા હાટું જ જાતા હશે, પણ પહેચાન કેસેટ મેં જ્યારે સાંભળી ત્યારે મારા મનમાં એમ થયું કે તમે લંડન જે ગયા એ ભગવાન ઓળખાવા માટે ગયા, અને કેસેટમાં તમે એવું બોલ્યા છો મેં સાંભળ્યું, મને બહુ આનંદ થયો કે અમે જે આ દેશમાં આવ્યા છીએ, તમને ઈચ્છા થાય ઠાકોરજીનું મંદિર હાલે છે આપવું તો આપજો, ન આપો તમારી મરજી, પણ આ વાત તમે નહીં સમજો તો અક્ષરધામનો દરવાજો ખોલવા નહીં થાય, ભગવાન સ્વામિનારાયણને સાકાર નહીં સમજો તો વાત નહીં બને, તમે તમતળ એકેય પાઉન્ડ નહીં આપતા, એકેય પાઉન્ડ અમારે તમારો જોતો નથી, પણ ભગવાન સ્વામિનારાયણને સર્વોપરી સમજશો જો અક્ષરધામમાં આવવું હોય તો, એમ તમે જે બોલ્યા એ સાંભળ્યા પછી મને બહુ જ આનંદ થયો. અને પછી એમણે અમારા માટે પેશલા આત્યંતિક કલ્યાણ નામનો ગ્રંથ મોકલ્યો કે સ્વામી તમે વાંચજો, હું રાજીપાના પ્રતિકરૂપ તમારા માટે આ પુસ્તક મોકલું છું. તે ભક્તો મોટા સંતો રાજી થાય, નિરપેક્ષપણે રાજી થાય. અને આપણે તો બધા પરસ્પર હેતવાળા એટલે કદાચ બે શબ્દ બોલે એથી કઈ મહત્તા નથી, અને બોલે કે ન બોલે એથી કઈ મહત્તા નથી, પણ ભગવાનના ભગવદી પુરુષો રાજી થાય બસ એ જ જીવનું લક્ષ્ય છે. અને બહુ સાચું તમને કહું તો ભક્તો, અમે પ્રવચન કરીએ કથા કરીએ પછી 5 મિનિટ કે 15 મિનિટ કે કલાક 2 કલાક, પણ જે દાડે અમારા પ્રવચનમાં મહારાજની ઉપાસના નિશાણાવટ ન આવે અને એ રણકાટ ન આવે તો મનમાં એમ થાય મેં પ્રવચન કર્યું જ નથી. મારની સર્વોપરી નિષ્ઠાનો રણકાટ આવવો જ જોઈએ, કારણ કે એનું જ નામ કથા છે જેમાં ભગવાન સ્વામિનારાયણ ઓળખાય, એટલે અમારી અંગત રૂચિ છે. ભલે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિની વાતો કરીએ, પરંતુ તેમ છતાંય ગમે તેમ કરીને ઉપાસના ઉપર જઈએ ત્યારે એમ થાય આશ આપણે ઠામ પહોંચ્યા, એવી હૃદયમાં હા પડે છે. હવે કદાચ કોઈ મનમાં માનતો કે અમારી સમજણમાં ફેરો હોય તો એની અમને જરાય ચિંતા નથી, કારણ કે આના કરતા બીજી સમજણ કરીને અમારે ધામ જોતું જ નથી, આ સમજણથી ધામ મળે તો જ જવું છે, અને આને બદલે બીજી સમજણ કરીએ અને અક્ષરધામ જોતું હોય ને તો એવું અક્ષરધામમાં આપણે જવું નથી, અને આવી જેની સમજણ ન હોય અને એ જે ધામમાં બેઠા એ ધામમાં આપણે બેહવું નથી, આપણે તો આવી જેની સમજણ છે જે જ્યાં બેઠા છે ત્યાં જઈને જ બેસવું છે. અને આવી સમજણ સદગુરુ ગોપાળાનંદ સ્વામીની છે, ગુણાતીતાનંદ સ્વામીની છે, નિત્યાનંદ સ્વામીની છે, બ્રહ્માનંદ સ્વામીની છે, આવી સમજણ નિષ્કુળાનંદ સ્વામીની છે, આવી સમજણ અચ્યુતદાસ સ્વામી ભુજના મહંતની છે, અને આવી સમજણ ભક્તજનો આવા હજારો મોટા મોટા બ્રહ્મનિષ્ઠ સંતો નથી એ સમજણમાંથી આપણે સમજણ ગ્રહણ કરીએ છીએ, નહીં કે આપણા ઘરનું આપણે હાંકીએ છીએ. એ મોટા મોટા સંતો જે રસ્તા ઉપર હાલ્યા છે એ જ કદમે કદમ આપણે હાલીએ છીએ, અને આપણે નવું કંઈ કરવું નથી અને જૂનું બુહાવા દેવું નથી. આવું જીવન પર્યંત આપ સર્વે ભગવાનને પ્રાર્થના કરજો, અમારો જે ઠરાવ છે જીવન પર્યંત રહે, અને ભક્તો, બીજા નંબરમાં આ ઉપાસનાની મહત્તા સમ્યક સમજવા માટે ભજન ખૂબ કરવું પડશે. માટે ભગવાનના ભક્તો, ભજન ખૂબ કરજો, બહુ જ ભજન કરજો. અને ભજન માને ઘણાને એમ થાય ભજન એટલે ભજન ગાવા, એમ નહીં, સ્વામિનારાયણ 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 બોલતા બોલતા અંતરમાં મહારાજ સંભારવા, અન્નમ ભજન, ટાઈમ મળે ત્યારે ધ્યાન કરવું અન્નમ ભજન, પાંચ માનસી પૂજા કરી એનું નામ ભજન. અરે સૂતા હોઈએ કોઈને એમ લાગે ઊંઘી ગયા છે, પરંતુ સૂતા સૂતા મહારાજને સંભાળીએ ભક્તો, એ ભજનની વધારે મજા આવશે. કારણ કે દુનિયા એ ભજનને જાણતી નથી ને આપણે કરીએ છીએ એનો ઓર આનંદ આવશે, એમનામ ભજન. આવા ભજનની ટેવ પાડ્યો ત્યારે મહારાજની મહત્તા શબ્દાર્થમાં આપણે સમજીએ છીએ, એ સાકાર સ્વરૂપમાં હા પડી જાહે કે મહારાજ ખરેખર બહુ મહાન છે, બહુ મહાન છે. એવા અંગ પાડજો, ટાઈમ મળે ને ત્યારે માળા ફેરવાનો અંગ પાડવા, ટાઈમ મળે ત્યારે પાછી વૃત્તિ વાળી અને ભગવાનનું ધ્યાન કરવાનો અંગ પાડવા, સૂતા પહેલા પાંચ માળા ફેરવી, પાંચ દસ મિનિટ પથારીમાં બેસીને મહારાજનું ધ્યાન કરવું, આવા ભગવાનના ભક્તોએ અંગ પાડવા. આવા અંગ બીજાને ગમે કે ન ગમે, પણ ખરેખર કહું છું, ભગવાનના સાચા સંતોને સાચા ભક્તોને આવા અંગ બહુ જ ગમશે. અને અમારી અંતર્ગત રૂચિ કહું તો, એવા જેના અંગ હોય એ પછી હરિભગત હોય તો ભલે, પાર્ષદ હોય તો ભલે, સાધુ હોય તો ભલે, જેને અંતરવૃત્તિ કરીને ભજન કરવાની ટેવ હોય, બહુ સાચું તમને કહું છું, હૃદયથી કહું છું, કોઈને માળા ફેરવતા જોઉં, કોઈને ધ્યાન કરતા જોઉં ત્યારે મને એને પ્રત્યે અતિશય આદર થાય. એ પછી નાનો હરિભગત હોય, નાના સાધુ હોય કે નાનો પાર્ષદ હોય, એને એવી રીતે જયારે જોવું ત્યારે હૃદય ગદગદિત થાય, અહોભાવ થાય અને એની પ્રત્યે મને અતિશય હેત બંધાય છે. આ મારા અંતરના શબ્દો છે. અને એવું અંગ ન પીડ્યું હોય, એ હરિભગત હોય, સાધુ હોય, પાર્ષદ હોય, એમને માટા મારી મારી કરે, કોઈ દી હાથમાં માળા ન હોય, કોઈ દી ધ્યાન ન હોય, કોઈ દી અંતરદ્રષ્ટિ ન હોય, એની સાથે ખબર નહીં, એ મારી ખોટ કહેવાય જે કહેવાય તે, એની સાથે મને હેત જ ન બંધાય. માટે ભગવાનના ભક્તો, ખરેખર આ વાતને સમજો, અને આ અંગમાં કાંઈ ફેરફાર રહેતો હોય તો બધાએ હરિભક્તોને કહું છું, સંતોને કહું છું, પાર્ષદોને કહું છું, કે અંગમાં તમારે ફેરફારો હોય તો જો ખરેખર રાજી કરવાનું તાન તમને હોય તો અંગને બદલી નાખજો, એવા અંગ પાડજો. પછી કોઈ દી કહેવાય જરૂર નહીં પડે કે રાજી રહેજો, અને એ વિના કોઈ દી કહેતાય નહીં રાજી રહેજો. અંગ આટા મારવાના છે, અંગ અપા મારવાના છે, અંગ જગતની વાતો ના કરવાના છે, અંગમાં કોઈ દી ભજન નથી, અંગમાં કોઈ દી અંતરવૃત્તિ નથી, અંગમાં ભગવાનને જાણવાનું પામવાનું તાન નથી. અને પછી કે સ્વામી રાજી રહેજો, સ્વામી રાજી રહેજો, પણ કયા આધારે રાજી થાવ એમ, કોઈ આધાર તો હોવો જોઈએ ને, કોલમ વિના આ સ્લેબ ટકે કેમ. માટે ભગવાનના ભક્તો, અંતર્ગત અમારો અભિપ્રાય તમને કીધો, આવા અંગ પાડશો તો ખરેખર હૃદયથી બહુ જ રાજી થશો. અને તમને કહું, આ હાવ તમને ચોખ્ખું કહું છું કે ભક્તો, લખપતિ કરોડોપતિ હોય ને, કરોડોપતિ અબજોપતિ, પણ જેના કપાળમાં તિલક ચાંદલો ન ભાળું એના એના પ્રત્યે મને એ પા આની પણ સ્પર્શ હૃદય ન કરે. અબજોપતિ હોય તોય ભલે, જેના કપાળમાં તિલક ચાંદલો નથી, જેને ભગવાન સ્વામિનારાયણનું સાનિધ્ય પણ છાપડ્યું નથી, ભગવાનને પામવાનું જેના હૃદયમાં તાન નથી, એને આપણે રહેવાનું જ નથી, તેને હેત કરીને કામ શું છે એમ, એને હું કામ હેત કરું. આ લોક વ્યવહારે આવે તો જરાક બોલાવવા પડે, આવો આગળ બેહારો, એ બધો તો વ્યવહાર થયો, પણ હૃદયથી સ્પર્શ ન થાય. અને તિલક ચાંદલો કર્યા પછી પણ જેનું જીવન અનૈતિક છે, વ્યવહારમાં ગોટાળા વાળો છે, કોઈના લીધાના દેહની અથવા તો પાર્ટનર પાર્ટનરમાં આમ તેમ એવી પણ ખબર પડે, હૃદયમાં ઘણું દુઃખ થાય કે આવા હારા હરિભક્ત થઈને આવું કર્યું, આ જરા યોગ્ય ન કહેવાય. માટે એવું અંગ પણ ભગવાનના ભક્તોએ કોઈ દાડો પાડવું નહીં, એવી ખાસ અમારી તમને આ શિબિરમાં ભલામણ છે. અંતર્વૃત્તિથી જ ભજનની ટેવ પાડજો, કારણ કે આપણે મોટપ મહારાજને લઈને છે, જગતને લઈને છે જ નહીં. જગતને તો આપણે મોટું જ માન્યું નથી તો ક્યાંય જ પણ મોટું થાય ને વાત જ આવે છે, મહારાજને જ મોટા માન્યા છે. માટે મહારાજથી જ આપણે મોટા થવાનું છે, એ ખૂબ ભગવાનના ભક્તો ખટકો રાખજો. આ શિબિરમાંથી ગયા પછી તમારા તમામના અંગ બદલી જવા જોઈએ, એવા ને એવા નહીં, પાંચ માળા ફેરવતો તો પાંચની પાંચ એમ નહીં, અંગ બદલી જવા જોઈએ. એવમ નાનાથી લઈને મોટા હરિભક્તો, આમાં લખપતિ કરોડોપતિ બેઠા પણ બધાને કહું છું, કારણ કે તમારા લાખો રૂપિયા કરોડો રૂપિયા એકે અંત સમય સાથે નહીં આવે, અંત સમય તમારું કરેલું ભજન જ સાથે આવશે. તમે અંતરવૃત્તિ કરી નિર્વાસનિક બન્યા હોય એટલું જ સાથે આવશે. આ વાત બહુ સ્પષ્ટ છે. અનભક્તો, તમે સંતોમાં જરૂર હેત કરજો, કારણ કે સાધુમાં હેત કર્યા વિના ભગવાન ઓળખાય નહીં. પરંતુ એ સાથે મેં કહી રાખીએ છીએ, એ સાધુના અંગને જોઈને ભજન કરજો અને એની સાથે જોઈને હેત કરજો, કારણ કે આપણે શેખ મહારાજ સુધી પહોંચવાનું છે. એમ લાગે જે ગુણને જોઈને હેત કર્યું છે એ ગુણ નથી, તે દાડે સાધુની સાથે પણ હેત ના રાખવું. એ પછી હું હોઉં તોય ભલે ને કોઈ પણ હોય તોય ભલે, એવું દ્રઢ ઠેરાવ ભગવાનના ભક્તો કરી રાખજો તો ખરેખર મોક્ષના પથે કોઈ દી ભૂલા નહીં પડો, ને તો જીવની દિશા આવે છે. એકવાર હેત કરે પછી એમાં લાખ દોષ આવી જાય તો પણ એને છોડી ન શકે. એકવાર દેશ બંધાણો એની અંદર લાખ ગુણ આવે તો એને હેત ન કરી શકે. આવી જીવની જડમતી છે, માટે જડમતીને કાઢી નાખી ભગવાનના ભક્તો ખૂબ હૃદય કોમળ બને, ખૂબ હૃદયથી ભગવાન ભજવાનું તાન જાગે, ભગવાનને પામી જ જવું, અખંડ સંકલ્પ થઈ રાખે, અખંડ સંકલ્પ થઈ રાખે એવા અંગ કરજો. એના માટે જેટલી જોઈએ એટલી શુદ્ધિ, ઘરમાં જો અપવિત્રપણું રહેતો પવિત્રપણું કરી નાખજો, ઘરમાં ગાળવા ચાળમ ફેરવો તો તેમાં શુદ્ધિકરણ કરી નાખજો, ઠાકોરીનો થાળ ઘેરે વ્યવસ્થિત ન થતો થાળ વ્યવસ્થિત કરજો, તમે ટોયલેટ જઈ 17 ફેર હાથ ધોઈને નાતા ન હોવ તો એ ક્રિયા શરૂ કરી દેજો. એમાંય કઈ ભૂલ રહેતી હોય, નાયા વિના સૂતરા વસ્ત્રને હાથે સાથે લઈને હવારમાં નાવા પગી જતા હો તો પવિત્ર ગણાય. રેશમ કપડું જ બદલાવાનું રાખવું અથવા સાંજે મૂકી દેવું, આ બધું જ પવિત્રપણું અતિ મહત્વનું છે. આ બધું જ ભગવાનના ભક્તો રાખજો. લસણ ડુંગળી ન ખાવું એવી તો સ્વામિનારાયણની ઘેરે વાત જ ન કરવાની હોય. એ શું વાત કરવાની? એ તો કઈ વાત કરવાની છે, માટે એવી વાત કરવાની જ ન હોય તો ખાવાની તો હોય જ ક્યાંથી? માટે એવું કોઈ વસ્તુ રાખશો નહીં, કોઈ વેસન કુટેવ પણ ભગવાનના ભક્તો એક પણ રાખશો નહીં. અહીંથી ગયા પછી જિંદગીમાં કદી પણ બજારો વસ્તુ ખાશો નહીં. બજારો વસ્તુ ખાશો તો અહીંયા જે તમને પીરસાણું છે બધું સ્રવી જશે, તમારા જીવમાં સમાસ નહીં કરે. અને મહારાજની આજ્ઞા જો પાળશો તો વસ્તુ તમારા જીવમાં સમાસ કરશે અને તમને પોતાને એમ થશે મારો જીવ બળ પામી રહ્યો છે. માટે ભગવાનના ભક્તો બધી જ વસ્તુનો ખૂબ ખટકો રાખજો. વલ્લભ ભક્તો, ભગવાન સ્વામિનારાયણ તમારા બધાને પર ખૂબ રાજી થાય, પરમ પૂજ્ય આચાર્યજી મહારાજ પણ તમારા પર ખૂબ રાજી થાય, લાલજી મહારાજનો પણ ખૂબ જ રાજી પહોંચરે એ ભગવાન સ્વામિનારાયણના ચરણમાં પ્રાર્થના. અંતમાં ભગવાન શ્રીહરિ, પરમ પૂજ્ય આચાર્ય લાલજી મહારાજ, સર્વે સંતો પાર્ષદો, હરિભક્તો, એ તમામને વિનંતી કરું છું કે અમારા વતી ભગવાન સ્વામિનારાયણને એ પ્રાર્થના કરજો કે આ દેહ રહે ત્યાં સુધી સદૈવને માટે ભગવાન સ્વામિનારાયણને રાજી કરવાનું તાન રહે. એને સ્થાને બિરાજમાન આચાર્યજી મહારાજ, લાલજી મહારાજ, એના એકાંતિક સંતો ભક્તો એને રીજવાનું સદૈવને માટે તાન રહે. એના સિવાય બીજું તાન જ ન જાગે. અને જીવમાં પરમાત્માને પામવાની જે તાલાવેલી છે એને મહારાજ વહેલી વહેલી પૂરી કરી દે. અને આ દેહ પડી જાય તો કુરબાન પણ કદી પણ ભગવાન નારાજ થાય એવું ન થાય એ આપ સર્વે મારા વતી ભગવાન સ્વામિનારાયણના ચરણમાં પ્રાર્થના કરજો. આટલું કહી હું મારી વાણીને વિરામ આપું છું. સહજાનંદ.